તો એટલે એન્જલમાં એક જાતનું અનપાર્ટિસિપેટિંગ ડિટેચમેન્ટ છે. જયારે બીજા શું પાર્ટિસિપેટ કરે પણ એના પરિણામો સાથે સંબંધ નહીં, એ પણ તે નિષ્ફળ. પણ આ તો પાર્ટિસિપેટ પણ ના કરે આપણા જીવનનું ડિટેચમેન્ટ છે. તો એને કારણે એ જે ઉચ્ચ સ્તર પર છે ત્યાંથી ધારે તો આપણને કચડી નાખી શકે, પણ હવે આવાને શું કચડવા? ડેઇંગ ટુ ડિસ્ટ્રોય એમ કરીને જવા દે, બધું ધારે તો કરી શકે પણ ડેઇંગ ટુ ડિસ્ટ્રોય એટલે અણગમાંથી જાણે કે જવા દો એને આપણે શું દેવા દેવા એમ. એ રીતે હવે આ જાતની જે એલુસનેસ મનુષ્યની નિયતિ, મનુષ્યના સુખ, મનુષ્યના સંબંધો, એ બધાથી કેળવેલી એન્જલ્સની અથવા સ્થાપેલી જે જ્યાં આગળ જે ભૂમિકા છે બિલકુલ કેવી વેગળાપણાની એલુસનેસની, તો ત્યાં આગળ મનુષ્ય બીજી શકે છે એક જાતનું રિઝાઇન્ડ એક્સેપ્ટન્સ. આ વાતને સ્વીકારી લઈને માત્ર એ ચડાવી લેવાનું રહે. આ સ્થિતિ છે જો સંબંધ આ પ્રકારનો છે તો એ વસ્તુને સ્વીકારી લેવાની રહી. એટલે પછી આઠમી ને નવમી પંક્તિમાં કહે છે કે મેં તો ચિત્કાર કરીને એન્જલને આહ્વાન કર્યું, પણ હવે કહે છે કેન સો આઈ રિપ્રેસ માય સેલ્ફ. જો પોતાના પર હવે અંકુશ લાવે છે તો હું મારી જાતને અંકુશિત કરું છું, મારે અમેરા ઉદ્ગારને વહી જવા દેતો નથી. એન્ડ સો આઈ રિપ્રેસ માય સેલ્ફ એન્ડ સ્વોલો ઓલ નોટ ઓફ ડેથ ડાર્ક સોબી કોલ નોટ. જે એને બોલાવવાને માટે જેમ પંખી વસંત ઋતુમાં સંવનન વખતે એક નર માદાને બોલાવે કોલ નોટ, તે હું જેને ઉચ્ચારેલી તે પાછી હું ગળી જાઉં છું. અને કોલ નોટ ક્યાંથી આવી? તો કે છે કે ઓફ ડેથ ડાર્ક સોબીન, ડેથ ડાર્ક એટલું ઊંડાણ કે જેને કારણે જ અંધારું. અને એ અંધારામાં એ ઉંડાણના ઘનીભૂત અંધારામાં જે દુષ્કાળ એમાં જ્યાં જન્મેલો કોલ નોટ આ અવાજ તે હું પાછો ગળી જાઉં છું. તો એ રીતે તો એન્જલ સાથેનો કોઈ સંબંધ બાંધવાનો પ્રયત્ન મનમાં આવે છે અને પ્રયત્ન થતો નથી, એટલે પ્રયત્ન થાય પહેલા જે પાછો કહી દીધું છે કવિ. એટલે રીસ સોર્ટ ઓફ એસ્ટાબ્લિશિંગ કોમ્યુનિયન વિથ ધ એન્જલ ઇઝ નેવર એટેમ્પ્ટેડ, પ્રયત્ન કર્યો નથી, મનમાં વિચાર આવે છે એટલું. અને એટલા માટે આ ચિત્કાર આ એન્જલને કરેલું આ ઇન્વોકેશન એને કારણે જે સ્થિતિમાં આ કરવું પડ્યું તે સ્થિતિ વધારે ગાળી બની. આગલી પંક્તિમાં આપણે ગીત જોઈ ગયા તેમ કે કોઈ સાથે કોઈ પ્રકારનો સંપર્ક એન્જલ સાથે તો શક્ય નથી. નો કોમ્યુનિકેશન ઇઝ પોસિબલ વિથ ધ એન્જલ. તો પછી કોને કાને ધાર નાખવી? કોણ આપણને કમ્પેનિયનશીપ અને પ્રોટેક્શન આપે? બીજું કોણ? એટલે ત્યાં પાછો બીજો પ્રશ્ન, બીજા કોઈને આ આહવાન આપી શકાય? તો એ 9-13 પંક્તિમાં એ પ્રશ્ન આવે છે. પહેલા હુ ઇઝ ધેર વી કેન મેક યુઝ ઓફ? નોટ એન્જલ્સ, નોટ મેન. Everyone, the noticing beasts are aware that we don't feel very secretly, we are very, very early at home. ઇન ધીસ ઇન્ટરપ્રિટેડ વર્લ્ડ. તો આ જે પંક્તિની શરૂઆતમાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યો એ પ્રશ્ન હવે બીજી રીતે પૂછાય છે. પાછું બીજી વાર જાણે પેલા આગલા જે હુ ઇફ આઈ ક્રાઇડ એનો જે હુ જે પ્રશ્ન હતો એનો જ જાણે શૂન્યાવકાશમાં અથડાઈને આવતો પડઘો ફરી પાછો સંભળાય એવી રીતે પેલા. પણ એની આગળ એક નિશ્વાસ ભર્યો છે, પેલા એ જાતનો નિશ્વાસ એની સાથે ભળી ગયો છે. શ્રી કવિ પ્રશ્ન પૂછે છે, હુ ઇઝ ધેર વી કેન મેક યુઝ ઓફ, તો કોણ આપણા ઉપયોગમાં આવે. માનવીને જેની જરૂરિયાત છે પ્રોટેક્શનની, કમ્પેનિયનશીપની, એમાં કોણ ઉપયોગમાં આવે. નોટ એન્જલ, એ તો આગળ જોઈ લીધું કે એ તો કામમાં ના આવે. અને એના કારણો પણ કવિ આપી દીધા કે એવરી એન્જલ ઇઝ ટેરિબલ અને આપણે એને જીવી ન શકીએ, માણસનું ગજુ નહીં. પણ કવિ મનુષ્યના વિશે પણ હાથ ધોઈ નાખે છે, નોટ એન્જલ્સ નોટ મેન. અને પછી એના થોડા કારણો હવે ની પછીની પંક્તિઓમાં આવે છે. પછી મનુષ્યો નહીં દેવ નહીં તો બાકી કોણ રહ્યું, પશુ. એન્ડ ઇવન ધ નોટિસિંગ બીસ્ટ આર અવેર દેટ વી ડોન્ટ ફીલ વેરી સિક્યોરલી એટ હોમ ઇન ધીસ ઇન્ટરપ્રિટેડ વર્લ્ડ. આપણો તો પશુનો તો દાવો નથી જગતને સમજવાનો, પણ માણસે તો ફિલસૂફીથી, ચિંતનથી, વિચારથી, વિજ્ઞાનથી અનેક રીતે આ જગતને સમજાવી દેવાનો દાવો કર્યો છે. ઇન ધીઝ ઇન્ટરપ્રિટેડ વર્લ્ડ પણ એવી જેને આપણે ઓળખી લીધું હોય તેમાં તો આપણી સલામતીની શક્યતા વધારે, કારણ કે ત્યાં અજ્ઞાતનો ભય નથી. પણ આ જાણી ચૂકેલી, જાણી ચૂકાયેલી એવી જે દુનિયા છે તેમાં પણ પશુ જેવા પશુએ પણ નોંધ્યું છે કે આપણે સહી સલામતી અનુભવતા નથી. દિસ ઇઝ ધ આયરની કે પશુએ પણ આ નોંધ્યું છે. ત્યારે મેં બે વસ્તુ છે કે ઇન ધીઝ ઇન્ટરપ્રિટેડ વર્લ્ડ મેન ક્લેમ્સ ટુ નો ધ રિલેશનશીપ બિટવીન હિમસેલ્ફ એન્ડ યુનિવર્સ. તો માણસનો દાવો છે કે પોતાના અને જગતના સંબંધને જાણે છે, એના વિશે ઘણી વાતો કરતો હોય છે અને ઘણો વાચાળ હોય છે, અને તે છતાં પશુઓએ નોંધી લીધું છે, જાણી લીધું છે માણસની સ્થિતિ આ પૃથ્વી પર. અને તે કઈ છે? ઇનસિક્યોરિટી, અસલામતી. હવે અહીં જે શબ્દ વાપર્યો છે ટુ મેક યુઝ ઓફ, એ મૂળ જર્મન ભાષામાં જે ક્રિયાપદ છે એના જુદા જુદા બે અર્થ થાય છે. ક્રિયાપદ છે બ્રાઉખેન, બી આર એ યુ સી એચ ઈ એન, અને એનો બે અર્થ થાય છે. એક તો યુઝ એટલે કે ઉપયોગ, અને બીજું નીડ એટલે આવશ્યકતા. એટલે અંગ્રેજીમાં જે અનુવાદ કર્યો છે હુ કેન મેક યુઝ ઓફ, તેમાંનો એક અર્થ લીધો છે યુઝનો, પણ સાથે આપણે નીડનો અર્થ પણ લેવાનો કે કોની જરૂર છે, હું કોનો ઉપયોગ કરી શકું અને મને કોની જરૂર છે, હુમ ડુ આઈ નીડ, એ રીતે પણ એને સમજવાનું છે. ત્યારે આ પ્રશ્નમાં એની સાથે ઘણા બધા એસોસિએશન સંકળાયેલા છે. આ પ્રશ્ન પૂછતાની સાથે રિલકેને માટે એનો અર્થ આ કે કોની સાથે આપણે આદાન પ્રદાનનો વિનિમય સ્થાપી શકીએ. રિલેશનશીપનો અર્થ જ એ કે આપણે આપીએ અને લઈએ, અને એ જાતની સમાન ભૂમિકા હોય તો કોની સાથે આપણે આદાન પ્રદાનનો વિનિયોગ સ્થાપી શકીએ, અને તે કેવો, અને તો જ એ જે સંબંધ છે એ વાઇટલ રિલેશનશીપ ગણાય, જે આપણને પોષે, આપણને આધાર આપે. તો એ રિલકેને મન પ્રશ્ન આ છે કે કોની સાથે આપણે આ જાતના આદાન પ્રદાનનો વિનિમયનો સંબંધ બાંધી શકીએ.
અને એ જાતનું એક મ્યુચ્યુઅલ એસોસિએશન જેમાં આપણી જે જરૂરિયાત છે કમ્પેનિયનશીપની અને પ્રોટેક્શનની તે પૂરેપૂરી સંતોષાય. ત્યારે રિલકે પ્રશ્ન પૂછે છે ત્યારે એની પાછળ એનો હેતુ છે તે આ છે, અને એનો જવાબ જે મળે છે આ પંક્તિઓમાં જ તે આ પ્રકારનો છે કે વિથ નો વન એન્ડ નથિંગ. આ જે માણસની લોનલીનેસ, હિઝ એક્સ્ટ્રેન્જમેન્ટ વિથ ધ યુનિવર્સ, એ મુખ્ય માનવ નિયતિના વિલાપને માટેનું કારણ આ છે. ક્યાં જાતનો કોઈ સિગ્નિફિકન્ટ એવો વિનિમય એ જ જો શક્ય નથી તો માણસનું જીવન કેવું, તો માણસની નિયતિ કેવી, ધેન વોટ ઇઝ ધ ડેસ્ટિની ઓફ મેન. એટલે કે છે કે આનો જવાબ તો એ જ છે કે વિથ નો વન એન્ડ નથિંગ, કોઈની જોડે નહીં અને વિનિયોગ પણ કશાનો કરી શકાય નહીં. આ જવાબ છે. એન્જલ સાથે તો નથી જ, માણસની સાથેની પણ શક્યતા નકારી કાઢે છે અને જગત સાથેની પણ નહીં, કારણ કે નોટ વિથ ધ ઇન્ટરપ્રિટેડ વર્લ્ડ એમ કહ્યું. આ આપણા જ્ઞાન વડે આપણા ગજા પ્રમાણે વેતરી લીધેલી, માપી લીધેલી એવી જે દુનિયા છે એની જોડે પણ સંબંધ રાખવાનું આપણું ગજુ નથી. તો આ મનુષ્યની જે અપૂર્ણતા જે એને ઇન્સિક્યોર બનાવે છે તે આ પ્રકારની છે. તો આપણા જે જાતની જ્ઞાન બધી વસ્તુને વિભાગો પાડીને ખાનામાં પૂરીને બધું સમજાવી દે છે, એ જાતની જે વિચારની પ્રવૃત્તિને કારણે સુનિશ્ચિત રૂપે જેને સમજાવી દેવાનો પ્રયત્ન થયો છે એવી દુનિયા એ પણ આપણને આ જાતની દ્રષ્ટિ કામમાં આવે એવી નથી. તો આ પૃથ્વી જે છે એને જ આપણે એના જ પરિવેશમાં આપણે રહીએ છીએ, આ પૃથ્વીના જ વાતાવરણમાં આપણે રહીએ છીએ. પૃથ્વી આપણી ચારે બાજુ છે અને જે આપણી ચારે બાજુ છે જેનાથી આપણે ક્ષણ પણ વિકૂટા નથી પડતા, તેની સાથે જો સંબંધની શક્યતા ના હોય તો પછી સંબંધ બીજો ક્યાં શક્ય બને. એટલે પશુએ પણ નોંધ્યું છે આપણું વર્તન જોઈને, આપણો વ્યવહાર જોઈને, કે વી ડોન્ટ ફીલ વેરી સિક્યોરલી એટ હોમ, કારણ કે આપણે એનું મુખ્ય કારણ એ છે કે વી આર અનસ્યોર ઓફ અવર સેલ્ફ. સંબંધ કોણ બાંધી શકે, જેને પોતે શું ઈચ્છે છે, પોતે શું કરવા માંગે છે અને એને પરિણામે પોતે શું છે એની જેને પ્રતીતિ છે, એટલે કે જેને આત્મપ્રતીતિ નથી તે સંબંધની ભૂમિકા સર્જી ન શકે અને આત્મપ્રતીતિ વગરનો કોઈ સંબંધ હોઈ ન શકે. પણ એટલે દિલ કે કારણ આપે છે કે આ સંબંધ નથી સ્થાપી શકાતો, એનું કારણ એ છે કે વી આર અનસ્યોર ઓફ અવર સેલ્સ, આપણને આપણે વિશે જ કશી નિશ્ચિતતા નથી. અને એ ભાવ એવો છે કે જે પશુઓએ પણ નોંધ્યો છે. એટલે હુ આર ધ વિટનેસીસ, આપણી અસહાયતા, આપણી અરક્ષિતતા એના સાક્ષી કોણ છે, પશુ. ત્યારે ચોથી એલિજીમાં તો આપણે આગળ વાંચીશું તેમાં પણ આવશે કે આ વાત ફરી ફરી રિલકે કહે છે. ચોથી એલિજીમાં પણ પશુઓ જે નિશ્ચિતતાથી જીવે છે અને એની સામે મનુષ્યની અનિશ્ચિતતા, એ બેને વિરોધ આવેલા છે. પશુના જીવનની નિશ્ચિતતા અને મનુષ્યના જીવનની અનિશ્ચિતતા, એ બંનેને ચોથી એલિજી આપણે આગળ ભણીશું ચોથું કાવ્ય, એમાં વિરોધ આવેલા છે. પછી આઠમી એલિજીમાં પણ પશુના જીવનમાં એક જાતની ઓપનનેસ છે અને તે માણસ પોતાની આજુબાજુ કારાગાર લઈને ફરે છે, માન્યતાઓનું, મર્યાદાઓનું, અહંકાર જેવી મર્યાદાઓનું, તમે એમાંથી એને બહાર એકદમ ખેંચી લાવી શકતા નથી. એટલે ગીતામાં પણ કહ્યું કે પ્રકૃતિ યાંતિ ભૂતાની યંત્ર રૂઢાની માયા. તો મનુષ્યનો સ્વભાવ જે એવો છે કે એ સ્વભાવના કોચડામાંથી એને બહાર ખેંચી કાઢી શકાતો નથી. આપણે પ્રેમને નામે બહુ મોટા દાવા કરીએ છીએ કે પ્રેમ તો સમગ્રનું પરિવર્તન કરી નાખે, માણસનું આખું વ્યક્તિત્વ બદલાઈ જાય, પણ મૂળભૂત જે પેલું સ્વભાવનું ચોખ્ખું છે એની બહાર કોઈ ખેંચાઈને આવતું નથી. પછી આપણે દંભ કરીને એ વસ્તુ છે તે પણ સારી છે એમ બતાવવાના માટે કુશાગ્ર બુદ્ધિનો ઉપયોગ કરીને બીજા ઘણા બધા પ્રયત્નો કરીએ, પણ એ પ્રયત્નો સચ્ચાઈ ભર્યા કે પ્રામાણિક હોતા નથી.
પછી 20-21 પંક્તિ, ઇઝ શી લાઇટ ફોર લવર્સ, એલાસ વિથ ઇચ અધર દે ઓનલી કન્સીવ દેર લોટ. તો પેલી રાત્રિની વાત ચાલતી હતી, આખું પેલું રાત્રિનું સુપ્ત જેવું પહેલા આવી ગયું. હવે એ વિશે પ્રેમીઓને માટે રોમેન્ટિક કવિતામાં આપણે ઘણી વાર જોઈએ છે તેમ કે પ્રેમીઓને માટે રાત્રિ એ તો જાણે શ્રેષ્ઠ સમય છે, એકાંત મળે છે, જગત આખું જાણે કે બે જણ સિવાયનું આખું જગત દૂર થઈ જાય છે. આવી બધી જે રોમેન્ટિક ભાવોચ્છ્વાસની આખી સૃષ્ટિ છે તો રિલકે એને હસી કાઢે છે અને કહે છે કે પ્રેમીઓને માટે પણ રાત્રિની વાત તો એક છે, રાત્રિ એમને માટે કોઈ જુદી નથી. કારણ કે એમણે કહ્યું કે એલાસ વિથ ઇચ અધર દે ઓનલી કન્સીલ દેર લોટ. ત્યારે આ બાબતમાં રિલકેની એક વિશિષ્ટ માન્યતા છે પ્રેમ વિશેની, અને એ માન્યતાને આપણે તપાસીશું તો લાગશે કે બધી જે પ્રેમ વિશેની રોમેન્ટિક કલ્પના છે એનો એમાં વિરોધ છે, અને એક ઊંડી વાસ્તવિકતા જે અનુભવજન્ય છે એનો એમાં સ્વીકાર છે. અને એ વાત સાથે બધા કદાચ સંમત ના થાય, ખાસ કરીને પ્રેમના પ્રારંભના પર્વમાં પ્રેમમાં જેને બહુ જ આસ્થા કે શ્રદ્ધા બેસી ગઈ છે એ લોકો પ્રેમની એમાં વિડંબના જુએ એમ પણ લાગે, પણ છતાં એક સત્ય છે, અને એ સત્ય છે એ કોઈ ભૌતિક સિદ્ધાંતમાંથી જન્મેલું નથી પણ કવિના અનુભવમાંથી જન્મેલું છે. એટલે એના અનુભવનું એને પ્રમાણ છે, આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ પણ કવિતામાં એ રીતે આવે છે. બે પ્રેમીઓ માત્ર એકબીજાની નિકટ છે કે સાથે છે એનો અર્થ એ નથી કે બંને એકબીજામાં પોતપોતાનો આશ્રય શોધી લીધો છે અને પૂરેપૂરી એકતા સિદ્ધ કરી છે. સાથે હોવું એને બહુ રોમાંચક બનાવીને આજ સુધી કવિતાએ રજૂ કરી છે, બે પ્રેમીઓનો સહચાર. પણ એ વાત કેટલે અંશે સાચી છે? તો સાથે હોવાથી જ જાણે કે એકતા સિદ્ધ થઈ ગઈ, અને સાથે હોવાથી જ જાણે બંનેને એકબીજામાં આશ્રય મળી રહ્યો. આખરે માણસની સૌથી મોટી શોધ શાની છે? બધા વિહાર ભ્રમણ પર્યટન કર્યા છતાં માણસ ઝંકે છે એક આશ્રયસ્થાનને. એ આશ્રયસ્થાન છે એ એને રક્ષણ પણ આપે છે, એને બીજાના બધાના આક્રમણોથી બચાવે છે, એને સંગોપિત કરે છે. માટે આશ્રયસ્થાન એટલે સૌથી વધારે ખરાબ માનવીની જે સ્થિતિ જે આપણા જમાનામાં ઘણા બધા કવિઓની કવિતામાં વર્ણવાયેલી છે તે એ છે કે હવે માનવી અનિકેત બનતો જાય છે, એટલે કે એને કોઈ આશ્રયસ્થાન નથી. ધેર ઇઝ નો સેન્સ ઓફ બિલોંગિંગ. ઘર છે, કુટુંબ છે, ત્યાં આપણને ઘણી વાર લાગે છે કે આપણને કોઈ સમજતું નથી, અહીંયા જે સંબંધ છે એ બધા તો રૂઢિગત સંબંધો છે અને ખરેખર સાચી કોઈ સંબંધની શૃંખલા અહીં સ્થાપી શકાતી નથી, ઘરમાં એવું લાગે છે. બહાર જઈએ છીએ સમાજમાં કે રાજમાર્ગ પર ટોળામાં ફરીએ છીએ કે વિદ્યાપીઠોમાં જઈએ છીએ ત્યાં પણ આપણને હંમેશા એવી લાગણી થતી નથી કે હા આ જ મારું સ્થાન અને અહીં મને જે શોધતા હતા તે મળી ગયું છે એવું આપણે કેટલી જગ્યાએ લાગે છે. એટલે આ બધા 60-60 માળના અને 100-100 માળના બધા મોટા મકાનો બાંધ્યા, મહાલયો રચ્યા, અનેક સંસ્થાઓ રચી, છતાં માનવીને આજે આશ્રયસ્થાન નથી. અને એ આશ્રયસ્થાન માનવીએ હંમેશા પ્રેમમાં શોધ્યું છે. પણ આપણે પેલી કાફકાની વાતમાં પણ જોઈ ગયા અને કાફકાએ એની લાક્ષણિક રીતે ઉપહાસ કર્યો છે કે પ્રેમીએ પ્રિયતમાને ગાઢ આલિંગન કર્યું
અને એના વક્ષસ્થળની ભૂખમાં નાયિકાએ આંખ બંધ કરીને માથું ઢાળી દીધું. પણ પાછળ એની પીઠ પાછળ નાયકના હાથ શું કરતા હતા? તો કે અહીં જે આવવાનો ખર્ચ હતો તેના હિસાબના આંકડા માંડતા હતા. આ એને ભયંકર વ્યંગમાં આ વાત કહી છે. એટલે સહચારથી એકતા સિદ્ધ થાય છે એવું નથી, કે આશ્રય મળી જાય છે એવું નથી. રિલકેની માન્યતા એવી નથી, એમાંથી સંઘર્ષ પણ ઉભા થાય છે અને એમાંથી કેટલીક વાર બહુ દૂર જઈ પડવા જેવું પણ થાય છે. અને એ બધી એક અનિવાર્ય પ્રક્રિયા રૂપે આપણે જોઈએ. અને રિલકેની દ્રષ્ટિએ તો એવું છે કે જે આપણને સૌથી વધારે એકલતાનું ભાન કરાવે તે આપણા માટે સિગ્નિફિકન્ટ છે. કારણ કે જેણે પોતાની એકલતાનો જ જેને અનુભવ નથી કર્યો એને માટે બીજા અનુભવની શક્યતા જ ઓછી એમ રિલકે માને છે. એટલે આપણે જાણીએ છીએ કે એની લગ્નની પણ વ્યાખ્યા એવી જ હતી કે જે લગ્ન એક એવી વસ્તુ છે કે જેમાં સંડોવાયેલા બંને એકબીજાને પોતપોતાનું એકાંત જાળવી રાખવાની બાંહેધરી આપે છે. એટલે જુઓ કે આ એકાંત. અને એક રીતે વાત કરી છે કે જે મેળામાં ટોળામાં મંડળીમાં મિત્રોમાં જે આપણે બધા જીવી કાઢીએ છીએ, સમય જતો રહે છે, પણ જયારે એકલા પડવાનું આવે ત્યારે શું, ત્યારે આપણી પાસે આધાર શો છે જેને આધારે આપણે ટકી રહીએ? દર વખતે જે હાથને આપણે શોધીએ છીએ તે હાથ ન પણ મળે, જે ખભા પર માથું મૂકીને થોડા બે આંસુ ઢાળી લેવાની ઈચ્છા થાય છે તે ન પણ મળે, અથવા બે વાત કહેવાનું મન થાય, અથવા કશું જ નહીં તો આંખમાં આંખ પરોવીને બેસવાનું મન થાય, હંમેશા ન પણ મળે તો શું? જો તમે એકલા જ પડી ગયા તો શું? દર્પણની સોબત હંમેશા ગમશે, પવનનો અવાજ સાંભળીને હંમેશા બેસી રહેવાશે. તો એકાંત આપણને આપણામાં પ્રવેશ કરવાને માટેની અનિવાર્યતા ઉભી કરે છે. અને એટલે જે પોતે પોતાનામાં પ્રવેશ્યા નથી તે બીજાને કેવી રીતે મળવાના હતા? એટલે તમે જોશો કે રિલકેની કવિતામાં એકાંતનું ઘણું બધું મહત્વ છે. તો એટલે જાણી કહ્યું કે એનો અર્થ એ નથી કે રાત્રિ એ પ્રેમીઓને માં એકતા સ્થાપે છે અથવા એમને એકબીજામાં આશ્રય આપે છે. એ તો વાસ્તવમાં બે જુદી જુદી વ્યક્તિઓ છે, અથવા રિલકેની લાક્ષણિક રીતે કહે તો આમ કે એ તો બે જુદા જુદા એકાંત વચ્ચેનું જોડાણ છે. બે જુદી જુદી વ્યક્તિઓના એકાંતનું આ જોડાણ છે. તો આમ રાત્રિ એમને માટે પણ તે જુદી નથી. ત્યારે એમની વચ્ચે જે એકતા સ્થપાઈ છે એવી જે ભ્રાંતિ આપણને થાય છે તે પ્રેમીઓને જે ભ્રાંતિ છે કે હાથમાં હાથ મૂક્યો છે અથવા આલિંગન કર્યું છે એટલે આપણે બંને એક થઈ ગયા એવી જે ભ્રાંતિ છે બહુ સુખદ લાગે છે. અને એ ભ્રાંતિ જ પેલા એકાકીપણાનું આત્યંતિક આખરી એકાકીપણાનું સત્ય એમને જોવા દેતી નથી. પણ ભ્રાંતિનું આયુષ્ય જ હજુ હોતું નથી. એટલે રિલકેની જે જીવન વિશેની દ્રષ્ટિ છે તે આ જાતની છે કે એવો કોઈ પ્રેમ નથી. વાસ્તવિક રીતે વાત કરીએ તો, આદર્શની રીતે વાત કરીએ તો પ્રેમ વિશે બધી ઘણી કલ્પનાઓ કરી શકીએ અને સાહિત્યમાં કરવામાં આવેલી છે. પણ એ કહે છે કે એવો કોઈ પ્રેમ નથી જે કોઈ માનવ કોઈ માનવીને એનું સ્પિરિચ્યુઅલ હોમ તો એને પ્રાપ્ત કરાવી આપે. અને જ્યારે હું કહું છું કે અનિકેત, ત્યારે મેન વિધાઉટ અ સ્પિરિચ્યુઅલ હોમ, એટલે જ મેં કહ્યું ને કે આ બધા મોટા મહાલયો જેવા મકાનો તો આપણે બાંધ્યા, આજે માણસને એ જાતનો ભોગ ઐશ્વર્ય સાધન સંપત્તિ એ બધું વધ્યું છે, પણ વેર ઇઝ ધ સ્પિરિચ્યુઅલ હોમ ફોર વિચ વી આર સર્ચિંગ ઓલ થ્રુ આઉટ અવર લાઈફ? એ ક્યાં છે? ત્યારે એ એક માનવીને બીજા માનવીમાં મળે છે, પણ સંસારમાં જો ઘરનું સરનામું એક થયું, એકબીજાના નામ જોડાયા, એકબીજા એ રીતે ઓળખતા થયા, દસ માણસોમાં આપણે એ રીતે જાણીતા થયા, સારું, સમાજ એ રીતે આપણે જોયા, પણ વેર ઇઝ ધ સ્પિરિચ્યુઅલ હોમ? એ ક્યાં છે? ત્યારે રિલકે કહે છે કે એ રીતે મળતું નથી. જે આપણે ભારતના વાસી છીએ અને વડોદરા ભારતમાં છે, ગુજરાતમાં છે, એ રીતે આપણને જે ભાવ થાય છે એ ભાવ અને આ સ્પિરિચ્યુઅલ હોમ મળ્યાનો ભાવ એ બંને જુદા છે. સ્પિરિચ્યુઅલ હોમની આબોહવામાં આપણી ચેતના વિલસી શકે, અને એટલે જ તો આપણે કહેતા હોઈએ છીએ કે ઘર છે પણ ઘરમાં એ શ્વાસ રૂંધાય છે અને બહાર ચાલી જવાનું મન થાય છે. એક અવસ્થા જીવનની એવી આવે છે કે આપણે ઘરમાં ટકતા જ નથી, તાક્યા પાક્યા હોઈએ, બાળક હોઈએ ત્યારે પણ ઘરની બહાર દોડી જઈએ, રમીને તાકીને ઘેરે આવીએ તો સૂઈ જઈએ. ઘર આપણને કેટલું વળગેલું છે વિચાર કરો. ખરેખર જેને આપણે કયા કરીએ છીએ, ઘર આપણને કેટલું વળગેલું છે? બહુ ઓછું, પ્રમાણમાં ઘણું જ ઓછું. એટલે માણસની જે શોધ છે જેમાં એની ચેતના પૂરેપૂરી ઉત્કર્ષ પામે, ચેતના વેલસી શકે એવા સ્પિરિચ્યુઅલ હોમની, અને એ મળે છે ખરું? રિલકેનો આ પ્રશ્ન છે. હવે એની પછીની જે પંક્તિઓ આવે છે 22-24માં, તેમાં કવિ જાણે કે વાચકને સીધો પ્રશ્ન પૂછે છે, બોલે ત્યારે તમને શું અનુભવ થયો છે, તમારે શું કહેવું છે, તમને આવું સ્પિરિચ્યુઅલ હોમ મળી ગયું છે? એવો સીધો પ્રશ્ન વાચકને પૂછે છે. એટલે કે એલિજીની રચના એવી છે કે આ જાતના ડ્રામેટિક ટચીસ આવ્યા જ કરે છે. સંવાદ, પ્રશ્ન, પ્રતિભાવની અપેક્ષા, વાચકને પોતાની સાથે લઈને વિચારવાની એક રીત, આ બધું એમાં આવ્યા કરે છે. એટલે હવે એની પંક્તિમાં એ વાચકને સીધો પ્રશ્ન પૂછે છે કે ભાઈ તારો પોતાનો અંગત અનુભવ શું કહે છે? આજે હું કહું છું તો વાત તને સાચી લાગે છે? તો આ બધા જે આપણે જેને માની લીધું કે આ આપણો ઊંડો સહચાર, આ આપણું ઐક્ય, કમ્યુનિયન, એ ઉનામાં ઊંડો એનો અનુભવ હોય તેની પાછળ પણ આ એક પ્રશ્ન રહેલો છે. અને એ પ્રશ્નોનો જવાબ શું છે વાચકને પૂછે છે. ડોન્ટ યુ નો યટ, તેમાં યટ પર ભાર છે. હજી આટલું જીવ્યા પછી, આટલું અનુભવ્યા પછી, આટલું વેઠ્યા પછી હજી તમને ખબર નથી? ડોન્ટ યુ નો યટ? અને પછી જાણે એને સલાહ આપે છે. અને આ પ્રશ્ન કેવો છે, પેલો વાત છટાપૂર્ણ પ્રશ્ન છે, એનો જવાબ આવી ગયો કે આ તમે નથી જાણતા, જાણતા હોત તો તમે જુદી રીતે વિચારી હોત. પછી એને એક સલાહ આપે છે. અને અહીં એક સ્પેસનો, અવકાશનો, રિલકેનો જે ખ્યાલ છે, જે એની બધી કવિતાને સમજવામાં અને એની ફિલસૂફીને સમજવામાં બહુ મહત્વનો છે, તે એનો અહીં આપણને પરિચય થાય છે. તો એ શી સલાહ આપે છે? ફ્લિંગ ધ એમ્પ્ટીનેસ આઉટ ઓફ યોર આર્મ્સ to broaden the space we breathe. હવે એનો આપણે શું અર્થ કરીશું? આટલું એણે કહ્યું, ફ્લિંગ ધ એમ્પ્ટીનેસ આઉટ ઓફ યોર આર્મ્સ. અહીં એક જબરો કટાક્ષ છે, અને તે એ છે કે તમે આલિંગનમાં એકબીજાના બાહુમાં સમાઈ ગયા, પણ તમને ખબર પડી કે એ તમારા હાથ કેવા છે, રિક્ત છે, ખાલી છે. તમે માનો છો કે એમાં સમાયું નથી, ત્યારે એ તમારા બે બાહુ વચ્ચેની જે રિક્તતા, જે શૂન્ય, એમ્પ્ટીનેસ, તેને તમે બહાર ફેંકી દો, એને સંગ્રહી રાખો નહીં. અને એ જ જાણે કે મિલન કે એકતા છે એવું માનીને એને વળગી રહો નહીં, પણ એને તમે બહાર ફગાવી દો. ફ્લિંગ ધ એમ્પ્ટીનેસ આઉટ ઓફ યોર આર્મ્સ ટુ બ્રોડન ધ સ્પેસ વી બ્રીથ. આપણે આ અવકાશ છે, એ અવકાશ આપણી બાજુ વિસ્તરેલો છે, ચારે બાજુ માટે આપણે જીવીએ છીએ. જો વાતાવરણ ન હોત તો આપણે જીવી ન શક્યા હોત. ત્યારે જ્યાં આપણે કશુંક સંકુચિત કરીએ છીએ, કશુંક જુદું સારવી લઈએ છીએ અને મૂઠીની દ્રઢ પકડમાં કચરી નાખવા જઈએ છીએ, ત્યાં એટલો અવકાશ ઓછો થાય છે. અને એટલો અવકાશ ઓછો થાય છે તો તમને શ્વાસ ઓછો આપવામાં આવે તો શું થાય? તમને રૂંધામણ થાય. એવી રૂંધામણ તમને સ્પિરિચ્યુઅલી થવી જોઈએ, પણ થતી નથી. બીકોઝ ટુ સર્ટન એક્સટેન્ટ વી આર સ્પિરિચ્યુઅલી ડેડ, સો વી ડોન્ટ ફીલ ઇટ. એટલે બીજા બધા પણ મુક્તપણે મોકળાશથી શ્વાસ લઈ શકે, મોકળાશ અનુભવી શકે, માટે તમારા હાથથી જે આ શૂન્યતા છે તે વાતાવરણમાં તમે ફગાવી દો. જેથી શું થશે કે અવકાશને જ આપણે શ્વસીએ છીએ, માટે ટુ બ્રોડન ધ સ્પેસ વી બ્રીથ, એને વિશાળ કરવા માટે, એને વિસ્તારવા માટે આ કરો. હવે તમે જોશો કે આ બધું માણસ કરે, પણ માણસની વાત રિલકે એકદમ લાવતા નથી, કારણ કે કદાચ અવકાશ સાથે આપણા કરતા પંખીને વધારે સંબંધ છે. અવકાશ તો છે ચારે બાજુ, પણ આપણે તો બારી બારણા બંધ કરીને એર કન્ડિશનર ચાલુ કરી દીધું. ઘણા એવા માણસો છે કે સૂર્યના પ્રકાશમાં બહાર નીકળતા જ નથી, ઘરમાં ભરાઈ જાય એની કાર એર કન્ડિશન, એનું ઘર એર કન્ડિશન, અને એવું જ કન્ડિશન મન લઈને જીવનારા. બહાર ખુલ્લા મોકાશમાં ના ગમે તો થિયેટરમાં 3-3 કલાક ભરાઈ રહે ને અજીઠો શ્વાસ લીધા કરે, અજીઠી વાસનાઓ, અજીઠી ઈચ્છાઓ, અને અજીઠો શ્વાસ લઈને 3 કલાકે બહાર નીકળે. તો રિલકે કહે છે કે માણસ કરતા તો પંખીને કદાચ, તમે પંખી જો એક ભરાઈ ગયું હોય તો તરફડાટ કેટલો બધો એનો બહાર નીકળી જવાને માટેનો, આપણનો છે એટલો, આપણો નથી. માટે જો તમે અવકાશને થોડો ઘણો પણ વિસ્તારશો તો લાભ કોને થશે? પંખીને પૂછો, માણસને નહીં. માટે કે છે કે મે બી, કદાચ એમ બને, મે બી, કારણ કે પંખીઓ તો કે એમની વાત આપણને કહેવા આવતા નથી. મે બી ધેટ ધ બર્ડ્સ વિલ ફીલ, જો અહીંયા માણસની વાત નથી, માણસને આત્મનો અનુભવ થશે એવું નહીં, અને પંખીને આમ થશે તો કવિ કહે છે કે મારું અનુમાન છે. હા, કદાચ મે બી, કવિ સાવધ છે. એટલે રોમેન્ટિક કવિતાથી રિલકેની કવિતા જુદી પડે છે તે આ રીતે, કે રોમેન્ટિકોનો આ જાતનો ભાવોચ્છ્વાસ એમનામાં નથી, અને બહુ સ્વસ્થતાથી કસા એવા અભિનિવેશ કે આક્રોશ વગર બોલે છે. મે બી ધેટ ધ બર્ડ્સ વિલ ફીલ ધ એક્સટેન્ડેડ એર ઇન મોર ફરવન્ટ ફ્લાઇટ, પંખી ઉડતા હોય અને હવા રૂંધાઈ ગઈ હોય, પાંખો ખૂબ જ ફફડાવે પણ બહુ જાજુ ઉડી શકાય નહીં, હવાનો કંઈ સહારો જ ન હોય, અને એમાં એકાએક કોઈનો સામતો ઉચ્છવાસ હવામાં ભળ્યો અને એની પાંખને ધક્કો લાગ્યો, તો એનું આવું શ્રમિક ઉડ્ડયન એ એકદમ કેટલું બધું સરળ, સાહજિક અને ઉત્સાહપૂર્ણ બની જાય. તો આ એક મહાન ઘટના છે રિલકેની દ્રષ્ટિએ. હવે રિલકે એ માણસની વાત નથી કરી, પણ આપણે કહીએ કે તો આવી રીતે આપણે જેની પાસે બેઠા હોઈએ, આપણે જેની સાથે ભણતા હોઈએ, તો રિલકે કહે છે કે એક જ વાત કરવાની, કોઈનું એકાંત બોટવાનું નહીં, અને બધાને જીવવાને માટે વધારે બને તેટલો વધારે અવકાશ આપવાનો. બસ પ્રેમ કરે તો આટલું કરે, કોઈનું એકાંત બોટવું નહીં, અને એને જીવવાને માટે વધારે મુક્ત અવકાશ આપવો. એટલે ક્રિએટ મોર સ્પેસ. તમે બોલો તો તમારા શબ્દોથી એ અવકાશ વધવો જોઈએ, તમે શ્વાસ લો તો એથી વધવો જોઈએ, તમે ચાલો તો એથી વધવો જોઈએ. આ રિલકેનો આદર્શ છે. ત્યારે આ 22-24 પંક્તિમાં એણે આ રીતે વાચકને પ્રશ્ન પૂછીને આ વાત કરી. Don't you know yet? Fling the emptiness out of your arms to broaden the spaces we breathe. Maybe that the birds will feel the extended air in more fervent flight. ત્યારે આપણી પણ અભિપ્સા, માણસ તરીકેની અભિપ્સા આપણી શી છે? આપણે લંગડાતા ખોડંગાતા ચાલવા માંગીએ છીએ કે ચાર્લી ચેપ્લિનની ફિલ્મમાં બસ દોડે, મોટર દોડે અને માણસ દોડે, બધાનો લય એક જ જે બતાવ્યો છે, માણસ કેવો ચાવી આપેલા રમકડા જેવો દોડતો દોડતો જાય. તમે ચાર્લી ચેપ્લિનને એવો ચાલતા જોયો હશે, જો એની જૂની ફિલ્મ જોઈ હોય તો. તો માણસને એ ગતિ ગમે છે. માણસ પોતે પોતાની લીલાથી, સ્વેચ્છાથી, આનંદપૂર્વક ચાલે ત્યારે એની પણ ફ્લાઇટ મોર ફરવન્ટ બને, ઉત્સાહપૂર્ણ બને, એ જરૂરી છે. તો એને માટે માણસે આ કરવું જોઈએ કે એણે આ જાતની પોતાનું જે શૂન્ય રિક્ત એવો અવકાશ છે એ ફેંકીને પોતાની બહારના અવકાશમાં હંમેશા એને વિશાળ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે એટલે રિલકે જે કહે છે તેમાં તમે ગમે તે કહો તે છતાં આપણે માની લેતા હોઈએ અને અમુક સ્થિતિમાં એમ માનવું આપણને સુખદ થઈ પડે માટે આપણે માનીએ, એ બધી એક રીતે જોઈએ તો આપણી સત્યને જોવાની અશક્તિ. રિલકે કહે છે કે બે માનવ સ્ત્રી અને પુરુષ એના બહુ જ ઉત્કટ એવી ઈચ્છાથી થયેલા ગાઢમાં ગાઢ આલિંગનમાં પણ એક આવરણ રહે છે જેને એકદમ ભેદી શકાતું નથી. અને ઘણી બધી એવી આપણી મધ્યકાલીન કવિતામાં કે જેને પ્રેમ રક્ષણા ભક્તિની કવિતા કહી છે તેમાં પણ આવે છે કે ભાઈ આટલો ભેદ તો આપણે રાખવો જ પડશે, તું અને હું જો પૂરેપૂરા એક થઈ જઈએ તો પછી ચાલવાની મજા ના. એટલે માણસ છે તે વચ્ચે થોડો ભેદ રાખવા ઈચ્છે છે એટલું જ નહીં, પણ ભેદ જો નીકળી જાય તો ગભરાઈ જાય છે. આ એક સ્થિતિ છે. ત્યારે રિલકે કહે છે કે ઇવન ધ મોસ્ટ પેશનેટ એમ્બ્રેસ ઇઝ ફંડામેન્ટલી ડિવોઇડ ઓફ કન્ટેન્ટ. હજુ એને પ્રેમનું જે અર્થ છે હજુ એને મળ્યો નથી. પેશન છે, ઉત્કટ ભાવોચ્છવાસ છે, પણ હજુ પ્રેમની જે સાર્થકતા, પ્રેમ જેને કારણે સાર્થક બને એ જ છે એને લાભ્યું નથી. એટલા માટે તો કવિ જાણે કે વાચક સામે પડકાર ફેંકીને કહે છે કે તાર તમે આમ કરી જોવા છો, તમારાથી બોલો તમારાથી આ બની શકશે? સો ઈ ચેલેન્જ ઇઝ ધ રીડર. અને અમુક કરવાને માટે એને કહે છે. શું કહે છે કે તમે પહેલી વાત તો એ કે કબૂલ કરો કે તમારા હાથ શૂન્યતાને આવરીને રહેલા છે. અને ચેલેન્જ છે એટલા માટે કે કોઈ આમ સહેલાઈથી માની શકશે? આપણે કહીશું કે તમે બીજું બધું કહો પણ અમે તો આ તો ના માનીએ. એટલે એ બહુ ઓછાનું ગજ્યું છે કે ના ચાલો આ વાત સ્વીકારી લઈએ. અને પ્રેમમાં તો રાજપાટ મળે તો એ સંતોષ થતો નથી, નહીં તો છે તે એકમાત્ર દ્રષ્ટિપાતથી આપણે રીજી જઈએ. પ્રેમનું તો એવું છે ને. એટલે જો તમારે પામવાનું ગજ્યું હોય તમારું તો પહેલા તમારી પાસે શું નથી તે તમે કબૂલ કરી લો, તમારી જાત સાથે પ્રમાણિત બનીને, તો ત્યાંથી શરૂઆત થશે. એટલે એડમિટ ધેટ યોર આર્મ્સ રિમેઇન એમ્પ્ટી એ સ્વીકારી લો. અને પછી એ એમ્પ્ટીનેસને સ્વીકારીને એનો સંબંધ કોસ્મિક સ્પેસ સાથે બાંધી દો. આ તમારા વ્યક્તિગત જીવનની જે રિક્તતા છે એ રિક્તતા કાંટો બનીને ખૂંચે, આપણને દીન દરિદ્ર બનાવે. ક્યાં સુધી? જ્યાં સુધી આપણે એમ કયા કરીએ કે મારી રિક્તતા મારી શૂન્યતા, ત્યાં સુધી. પણ ઇફ યુ ફિટ ઇટ ઇન ટુ કોસ્મિક કોન્શિયસનેસ ઓર કોસ્મિક સ્પેસ યુ ડોન્ટ ફીલ ધીઝ ઇમ્પોવરિશમેન્ટ. પણ તમે એને વૈશ્વિક અવકાશમાં જો તમે એનો સમન્વય સાધી દો, એની સાથે એને એકરૂપ કરી દો, તો પછી તમને આ જાતની દરિદ્રતા કે દીનતાનું ભાન થતું નથી. પણ એ તમે કરી શકશો, જે કવિનો પડકાર છે તે આ છે, એ તમે કરી શકશો. તો હવે એ સ્પેસ, હવે રિલકે એ સ્પેસ અને બ્રેથ એ બેને એક ગણે છે. વી કેનોટ લીવ વિધાઉટ બ્રીધિંગ ધ સ્પેસ. અને જો તમે આ રીતે એને જો વિશાળ બનાવો તો તમારા શ્વાસ પણ સમૃદ્ધ બને, તમે વધારે અવકાશ શ્વસી શકો, તમે બહારના અનંતને તમારામાં વધારે લાવી શકો એમ કહે છે. તો એ રીતે ધીમે ધીમે બહારનું જગત તમારામાં વધારે ને વધારે પ્રવેશ થઈ જશે, એક એક શ્વાસોચ્છ્વાસે. અને અંદર ગયા પછીથી તમે એ બહારથી અંદર પ્રવેશેલા જગતનું તમે ધીમે ધીમે રૂપાંતર કરતા જશો. દિસ ઇઝ વોટ ધ પોએટ ઇઝ સપોઝ ટુ ડુ. રિલકે એમ નથી કહ્યું કે બહારના જગતથી વિમુખ થઈ જાઓ અને તમારા એકાંતમાં ચાલી જાઓ. જગતને સ્વીકાર્યા પછીનું એકાંત, જગતથી વિમુખ થવા માટેનું એકાંત નહીં. એટલે એ કહે છે કે તમે આ રીતે એને અંદર શ્વસી લેશો પછી ધ વર્લ્ડ વિલ બી ટ્રાન્સફોર્મ એન્ડ ધ સ્પેસ વિચ એ પ્રેઝન્ટ મેરલી એક્ઝિસ્ટ ઇન ઇટ વિલ બી વાઇટલાઇઝ. અને તો પછી તમે જે અંદર શ્વસેલું જગત છે એ તમારી ઉર્મિ તમારા અનુભવ એના લયમાં પૂરેપૂરું રૂપાંતરિત થઈ જશે. અને એ રૂપાંતરની પ્રક્રિયા થયા પછીથી જે અત્યારે અવકાશ માત્ર છે ને જેમાં આપણે છીએ એટલો જ સંબંધ છે તે વધારે પ્રાણવાન બનશે. જેથી કરીને પેલા પંખીની જેમ એમાં આપણે પણ ફરવન ફ્લાઇટ કરી શકીએ. આપણું જીવવું અત્યારે ફરવન ફ્લાઇટ છે, બહુ ઓછા કહી શકશે કે આ છે. દરેક તો બિચારા ટેવની ટેકડ લાકડીએ લંગડાતા ખોડંગાતા જિંદગી ગાળે છે. તમે એની પાસે એ લઈ લો, તમે એમ કહો કે સવારે ચા પીવાની નહીં, નાહવાની નહીં, છાપું વાંચવાનું નહીં, એમને એમ બેસી રહો તો કેટલા બેસી રહેશે? ચાલશે કોઈને? કંઈક તો કરવું જ પડશે ને. એમને એમ બેસી રહો તો શું કરશે? એટલે ઘણા તો આ જ રીતે જીવે છે, ફરવન ફ્લાઇટનો કેટલા દાવો કરી શકે. બીજી રીતે કહીએ તો આ રીતે તમારા હૃદયને તમે આ મુક્ત અવકાશ એને આત્મસાત કરવાને માટે છૂટ આપો. હૃદયને આપણે એની બધી નાની નાની ઈચ્છાઓ સ્વાર્થોમાં બાંધી રાખી છે. એટલે પેલા એક કવિએ કહ્યું છે ને કે અનેક હૃદય મારું ધબકે છે એમ બીજા કહે છે, પણ હું કહું છું કે મારું હૃદય ફફડે છે. કેમ? તો કેટલી બધી નસો ને શીરાઓ ને એની જાળમાં ફસાયેલું, પંખીની જેમ ઉડી શકતા નહીં, જાળીમાં ફસાઈ ગયેલા પંખીની જેમ ઉડવાને માટે તરફડી રહેલા પંખીના જેવું મારું હૃદય છે. એ હૃદયને આપણે બહુ છૂટ આપતા નથી. એને બધા ઘણા બધા સ્વાર્થ ને સાંકડી ઈચ્છાઓ અને વાસનાઓમાં આપણે બાંધી રાખીએ છીએ. એટલે કહે છે કે તમે તમારા હૃદયને મુક્ત કરો અને જે શૂન્યતા છે તેને સ્વીકારવા દો, તો જ તમે જે અવકાશ બહાર છે તેનામાં, એ બહારના અવકાશમાં તમે સ્પિરિચ્યુઅલ ડેપ્થ લાવી શકશો. એનામાં ઊંડાણ વધશે. જે ઊંડાણ ચેતનાની જરૂરી છે, હૃદયને પણ જરૂરી છે, નહીં તો એ નહીં બની શકે. આ પંખીઓ અવકાશમાં કેટલા સરળતાથી રહેવા ટેવાયા છે, આ પશુઓ કેટલા મુક્તપણે વિહાર કરે છે, પણ માણસ ભરાઈ જાય છે, ઘરમાં ભરાઈ જાય છે, સિનેમા થિયેટરમાં ભરાઈ જાય છે. મુક્ત અવકાશને બદલે એ અવકાશને કલુષિત કરીને જીવે છે. તો પછી આ પંખીઓ પ્રાણીઓ એ અવકાશમાં જાણે પોતાનું ઘર જ હોય, પોતાનું સ્થાન જ હોય, એમ કેટલા સાહજિકતાથી વિહાર કરે છે. એમને પણ જો મનુષ્ય પોતાના શૂન્યને બહાર ફગાવીને જે અવકાશ વિસ્તારશે તેનો અનુભવ થશે. એને કારણે વાતાવરણમાં વધેલી મોકળાશનો અનુભવ થશે. અને એથી કરીને એમનું ઉડ્ડયન, અને પંખીને માટે તો ઉડવું હોય છે એના વ્યક્તિત્વની અભિવ્યક્તિ, માણસને માટે તો એવું ના કહી શકાય. પંખી ઉડે એટલે આપણે જાણીએ કે પંખી, અને એ દ્વારા એનું પંખી પણ પૂરું પૂરું પ્રગટ થઈ ગયું અને સાર્થક થયું. આપણે વિશે તો એવું ના કહે માણસ ચાલે એટલે એને અભિવ્યક્તિ સિદ્ધ કરી નહીં, એનો ભાષાનો પ્રપંચ અભિવ્યક્તિના કેટલા બધા માર્ગો, એની કેટલી અટપટી બધી, આ તો માણસને વિશે એમ સહેલાઈ કે ના કહેવાય. જ્યારે આ બધા વિચારો સાથે આપણે સંમત થઈએ કે ન થઈએ, પણ આ પહેલી એલિજીમાં રિલકે પછીની જે એલિજીઝમાં બધા વ્યક્ત થવાના છે એના વિચારો કે જે એની મુખ્ય મુખ્ય એવી જે પ્રતીતિઓ, આત્મપ્રતીતિઓ, તેનો એક આખો ખ્યાલ આપણને આપી દીધો છે. એ બધા જ ન જાણે કે અહીંયા સાર, એનું સૂચન આ પહેલી એલિજીમાં એને કરી દીધું છે. ત્યારે એટલે જે ડોમિનન્ટ થીમ્સ છે તે બધા નો અણસાર આપણને મળી રહે છે. એમાં મુખ્ય વસ્તુ આ છે, રિલકેને માટે તમે કોઈ પણ કવિતા વાંચો, એનું કોઈ પણ લખાણ વાંચો, એના પત્રો વાંચો, ડાયરી વાંચો, પ્રેમ પત્રો વાંચો, બધામાં આ વાત આવશે કે તમે ઇનર અને આઉટર એનું રિલેશનશીપ કેવી રીતે કલ્પો છો. ત્યારે કોરસ્પોન્ડન્સ ઇન વર્સ, તો 18 વર્ષની કન્યા એરિકા એ જ્યારે કવિ લગભગ મરણશૈયા પર હતા ત્યારે કવિના પર મુગ્ધ થઈને પ્રેમ પત્રો કવિતામાં લખેલા, અને એને જવાબ કવિએ પણ કવિતામાં જ આપેલો. બંને એકાદ વાર મળ્યા હશે, પછી મળ્યા પણ નથી, કારણ કે ત્યાર પછી તો કવિનું મૃત્યુ થયું. ત્યારે એ જે કોરસ્પોન્ડન્સ ઇન વર્સમાં કવિએ જવાબ આપ્યો છે તેમાં પણ આ વાત કરે છે. હાર્ટસ્કેપ, આ બહારનું જે છે તેવું પાછું હૃદયનું પણ અંદર બીજું દ્રશ્ય છે. બહાર એનું અડધ્યું છે અને એની સાથે હૃદયનું અડધ્યું છે, તેને તમે મેળવો ત્યારે આખી એક પૂર્ણતા બને છે. ત્યારે જ હાર્ટસ્કેપ, આ બહારનું જે છે તેવું પાછું હૃદયનું પણ અંદર બીજું દ્રશ્ય છે. બહાર એનું અડધ્યું છે અને એની સાથે હૃદયનું અડધ્યું છે, તેને તમે મેળવો ત્યારે આખી એક પૂર્ણતા બને છે, ત્યારે જ આખી એક વાસ્તવિકતા બને છે. જો કે આ વિચાર કાવ્ય સાહિત્યમાં દરેક મોટા ગજાના કે મોટા કાંઠાના કવિમાં આ વિચાર આવેલો છે. દાખલા તરીકે બોડલેર કહે છે કોરસ્પોન્ડન્સ, અને કોરસ્પોન્ડન્સ એટલે બંનેનું એકબીજાને પૂરક, બહારનું જગત અને કવિનું વિશ્વનું, કવિના હૃદયનું જગત, એ બે અડધ્યા તરીકે એકબીજામાં બરાબર જ્યારે મળી જાય, ગોઠવાઈ જાય, ત્યારે તમને એક સંપૂર્ણ અનુભવ થયો એમ કહેવાય. બોદલરે પણ એની કોરસ્પોન્ડન્સ નામની કવિતામાં જ આ વાત સરસ રીતે કહી છે. તેવી રીતે ટીએસ એલિયટ એ પણ કહે છે કે આપણું સબ્જેક્ટિવ એટલે હૃદયની જે વાત અને એનું પૂરક બહારનું જે તત્વ કવિતામાં એ જ શોધવાનું હોય છે. જેને કે એણે એલિયટની સંજ્ઞા કહી છે ઓબ્જેક્ટિવ કોરિલેટિવ, વસ્તુ જગતમાંનું એનું પૂરક તત્વ જે હૃદયમાં છે તેનું ઓબ્જેક્ટિવ કોરિલેટિવ, અને જે આ સિદ્ધ કરી શકે તેણે કવિતાના રૂપનો આવિષ્કાર કર્યો, રિવ્યુલેશન ઓફ ફોર્મ. આ ફોર્મ વડે આપણે જગતને ઓળખતા જઈએ, અને એ ઓળખાણ એવી કે જેમાં આપણી અને જગતની ઓળખાણ ભેગી થતી રહે. એમાં આપણે જગત જગત કરીએ છીએ પણ જગત આપણાથી કેટલું બધું વેગળું રહે છે. અંજાણપણે આપણાવાળા મોટાભાગના સંન્યાસી લોકો છે, જગત એમને વળગેલું નથી રહેતું. તો આ અર્થમાં જે પૂર્ણતા તે કવિનો તો ઉપદેશ હોઈ શકે. એટલે બહુ સૌથી મોટો પ્રશ્ન આ છે કે જે ઇનર અને આઉટર એ બે ને એકરૂપ કરવું શું કરી શકીએ, તો કે બહારથી આપણે શ્વાસ લઈને જે જગતને અંદર લઈએ તેનું રૂપાંતર કરી નાખીએ, અને રૂપાંતર કરીને જયારે જગતને પાછું આપીએ ત્યારે એક પૂર્ણતા સિદ્ધ થઈ. અને કવિ રિલકેની દ્રષ્ટિએ કવિનું કામ એ છે
અને એથી જ એક એલિજીમાં પાછળથી આવશે કે પૃથ્વીને આશ્વાસન આપે છે કે તું મારે માટે આટલી બધી વસંત ઋતુઓ વેડફી નાખીશ નહીં, એક વસંત બસ છે, અને તું મારામાં બિલકુલ રૂપાંતરિત થવા ઈચ્છે છે તો તારું સ્વપ્નું સિદ્ધ કરીશ, તારા અરમાન સિદ્ધ કરવાની જવાબદારી મારી છે, કારણ કે હું કવિ છું, એમ એક એલિજીમાં કહ્યું છે. તો આ ઇનર અને આઉટર વચ્ચેના સંબંધોની સમસ્યા એ રિલકેની કૃતિમાં કેન્દ્ર સ્થાને છે. અને બીજી રીતે આપણે કહીએ તો ચેતનાનું જીવન અને ભૌતિક જીવન, સ્પિરિચ્યુઅલ એક્ઝિસ્ટન્સ એન્ડ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ, એ રીતે. તો રિલકે આગ્રહપૂર્વક એમ કહે છે કે એક બાજુ બાહ્ય પદાર્થો, ભૌતિક પદાર્થો, અને બીજી બાજુ આપણું આ આંતરિક વિશ્વ માનવ ચિત્તનું, ચેતનાનું, અને આ બંને જે ગોળાર્ધો એ એકબીજાની પ્રત્યે અમુક જાતના કર્તવ્યથી બંધાયેલા છે. દે હેવ અ ડ્યુટી ટુ ઈચ અધર, એક કઈ ડ્યુટી છે, એકબીજાના પૂરક બનવાની. માણસ જેમ જીવે છે તેમ તેમ ભૌતિક પદાર્થોને પોતાની ચેતનામાં આત્મસાત કરતો જાય છે અને એને ઇન્વર્ટ બનાવતો જાય છે. ત્યારે આ રીતે નવમી એલિજીમાં એને માટે આ શબ્દ પ્રયોગ કરેલો છે, ટ્રાન્સફોર્મ ધેમ એન્ડ મેક ધેમ ઇનવિઝિબલ. હે પૃથ્વી, તારી સૌથી વધારે ઉત્કટ ઈચ્છા મારામાં અદૃશ્ય થવાની નથી, વારું તો તે હું કરીશ, એમ કવિ એને બાંહેધરી આપે છે. એટલે ટ્રાન્સફોર્મ ધેમ એન્ડ મેક ધેમ ઇનવિઝિબલ. જ્યારે કવિ આ કરી શકે છે ત્યારે જ, જ્યારે બહારની વસ્તુઓ એના આંતરિક અનુભવનો એક અંશ બને છે ત્યારે એને ખરેખર અસ્તિત્વનો સાચો દરજ્જો પ્રાપ્ત થાય છે. એચીવ ધ ફૂલ સ્ટેટસ ઓફ એક્ઝિસ્ટન્સ. માણસ તો શું કરે છે કે પોતાના આંતરિક જીવનની કથા સાથે સેળભેળ થવા દેવા ઈચ્છતો નથી, એને જુદું રાખી મૂકે છે, જાણે કે એ જેની વ્યક્તિમત્તા એમ માનીને પોતાના આંતરિક જીવન પર, પોતાના હૃદય પર પહેરો ભર્યા કરે છે, કશું બહારથી એકદમ સ્વીકારતો નથી. આ જીવનની રીતિ રિલકે કહે છે કે ખોટી છે. તો આમાં સાની ઈર્ષ્યા છે માણસને? જે ઈર્ષ્યાપૂર્વકે માણસ પોતાના આંતરિક જીવનના પર પહેરો કરીને સાચવી રાખે છે એ ઉલટો એને બહુ કુંઠિત કરે છે, વામણો બનાવે છે. ત્યારે આ એને છોડી દેવું જોઈએ અને એને પોતાના આંતરિક વિશ્વને જગતને આપી દેવું જોઈએ. પણ એ ક્યારે કરી શકે? બાય એન એક્ટ ઓફ સેલ્ફ રિનન્સિએશન, આત્માર્પણ. જે આત્માર્પણ કરવાથી જ આ બની શકે. એટલે આપણી જે અર્પણની ભાવના છે એ ભાવના રિલકેને મને બહુ ઉદાત્ત લાગે છે. અને એ રીતે જે પોતાને પોતાના સાંકડા ખૂણામાંથી, અંધારી ગલીકૂચીમાંથી બહાર લાવી અને વિશાળ આકાશની નીચે કે સમુદ્રના વિશાળ પટ આગળ ઉન્મુક્ત કરીને મૂકી દે છે તે બૃહતને પામે છે અને સંકુચિતતાને છોડે છે. એટલે વાસ્ટનેસ, ઇન્ક્રીઝ ઓફ સ્પેસ, એ રિલકેને મન સૌથી મોટી વસ્તુ છે. એથી પોતાની સેપરેટનેસ, અલગાપણ, એને સમગ્રમાં એ પ્રૂવ કરી દઈ શકે છે. અને એથી એનો પોતાનો આત્મા કે એની પોતાની ચેતના પણ બહારની વાસ્તવિકતાનો એક અંશ બને છે. અહીં જે આ બધા વૃક્ષો છે કે કેળેલા ફૂલો છે એને જ્યાં સુધી હું બહારની ઘટના તરીકે રહેવા દઉં ત્યાં સુધી એ રીતે રહેશે, પણ જો એને મારી ચેતના સાથે ઓતપ્રોત થવા દઉં
તો હું પણ ફૂલોમાં એટલો વ્યાપી જાઉં છું, ફૂલ મારે મન પરાયું નથી. પણ એ રીતે આપણે જીવતા નથી. ફૂલ ફૂલ છે ને, આપણે આપણે છીએ. જાળવી જાળવીને સાચવી સાચવીને ચાલી છે, અને એટલા બધા તો એને માટે જનૂન ધરાવીએ છીએ કે મારી મર્યાદાઓ પણ મારા શણગાર છે એમ આપણે માનીએ છીએ. આપણે કહીએ કે ભાઈ આ તમારું તમારી મર્યાદા છે, એટલે કે છોરે મારી છે ને મર્યાદા છે પણ મારી છે ને, તો હું શાનો છોડું. એટલે મર્યાદાને શણગાર બનાવવાની વૃત્તિ માણસની છે, એને છોડવા માંગતો નથી. ત્યારે માણસ એ રીતે પોતે પોતાનામાં પુરાઈ રહીને જીવેલો છે, એટલે બહારનો મુક્ત અવકાશ એને પહેલા તો ભય પ્રેરે છે. ત્યારે એકાએક આપણે જો સમુદ્રમાં નાહવા માટે ગયા અને અહીંયા સુધી તો પગ મૂકી શકાય છે એમ કરતા કરતા એકદમ ઓટ આપણને અંદર ઊંડા પાણીમાં ખેંચી ગઈ, તો પહેલો આપણો અનુભવ શાનો હોય છે? ભય. કારણ કે આપણાથી એ જીરવી શકાય એવું નથી. એ ગતિ, એ વિસ્તાર, એ મોજા આપણું ગજું નથી. પૃથ્વીને અડે જ્યાં સુધી જ આપણા પગ પૃથ્વી પરથી ઉંચકાયા એટલે સીધા સ્વર્ગમાં, એ આપણો ભય. એટલે આપણે એ અનુભવ લઈ શકતા નથી. તેવી જ રીતે કવિ કહે છે કે આ વિશાળ અવકાશનો અનુભવ આપણે લઈ શકતા નથી. ત્યારે આ જગત એમાં જો આપણી આંતરિક ચેતનાનું પરિમાણ એની સાથે સમાવિષ્ટ થતું જાય તો આ જગતને પણ એક નવું પરિમાણ લાગે, અને એ નવું પરિમાણ બક્ષવું ઈશ્વરે નથી આપ્યું. એ નવું પરિમાણ બક્ષવું જગતને એ કવિનું કામ છે, એ બીજો કોઈ કરી શકે નહીં. ત્યારે એ રીતે ઇન ધીઝ વે હિઝ ઇનર લાઈફ, હિઝ ઇનર સેલ્ફ વિલ બીકમ એ પાર્ટ ઓફ ધ એક્સટર્નલ રિયાલિટી. And the world will acquire an extra dimension. એને વધારાનું પરિમાણ મળશે અને એને પોતાના પણ સાચા સ્વરૂપને એને ખ્યાલ આવશે. કેવી રીતે? કે અહંકારના બધા જ જે બંધનો છે એમાંથી મુક્ત થઈ ગયા. અહંકાર હું હું કર્યા કરે છે, જગત સાથે એને સંબંધ નથી, બીજા સાથે એને સંબંધ નથી. બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે મને મારી પ્રિયતમમાં પ્રિય છે કેમ? કારણ કે હું એને ચાહું છું એમ નહીં, પણ મને એનો પ્રેમ અનુકૂળ છે માટે. હું મારે ખાતર એને ચાહું છું, હું એને ખાતર એને ચાહતો નથી, પણ હું મારે ખાતર એને ચાહું છું. મને એનાથી મારી ગણતરી હોય છે કે મને એનાથી આટલું સુખ મળ્યું, મને એનાથી આ લાભ થયો. હજુ જે લોકોએ આ ગણતરીના આંકડા ઘૂસ્યા નથી તે લોકો પ્રેમની સીમામાં હજુ પગ પણ મૂક્યો નથી. એ લોકો એ મોકળાશને મુક્તતાને જાણતા નથી. ત્યારે પછી આગળની થોડી પંક્તિઓ વાંચી લાવું. તો બે જુદા જુદા પિયર્સની વાત કરે છે, આંતરિક અને બાહ્ય. અને રિલ્કેના એના માટેના શબ્દો ઇન્સ્કેટ, એ હોપકિન્સ જેરાડ મેનલી હોપકિન્સનો શબ્દ છે, પણ રિલ્કે એને બદલીને શબ્દ વાપરે છે હાર્ટસ્કેપ. હાર્ટસ્કેપ એટલે હૃદયમાં જે છે તે અને બહાર જે છે તે. હવે આપણે ગયો સાથે કહ્યું છે આ વિચાર કે રિલ્કેનો નવો છે એવું નથી, હોપકિન્સમાં પણ હતો, એથી પહેલા આગળ બોડલેરમાં હતો, જીએસ એલિયટમાં છે ઓબ્જેક્ટિવ કોઓર્ડિનેટિવ તરીકે. એટલે કે હૃદયમાં જે ભાવ છે તેનું પ્રતિરૂપ બાહ્ય જગતમાં જે છે તેને ઓળખવું, અને એ પ્રતિરૂપ અને હૃદયનો ભાવ એ બેને એક અને અખંડ કરવાની શક્તિ ધરાવવી. જેમ કે ઈએમ ફોસ્ટર અંગ્રેજ નવલકથાકારે કહ્યું છે કે જગતમાં વસ્તુ એક જ મહત્વની છે, ટુ કનેક્ટ, એનો શબ્દ છે ટુ કનેક્ટ. જેને જોડતા આવડે છે તે જગતને જોઈ શકે અને જીવી શકે. તો આ બેને જોડવાની વાત રિલકે પણ કરે છે. ત્યારે આ બે વર્લ્ડ એનું જે કોન્ફ્રન્ટેશન, ઇનર અને આઉટર વર્લ્ડ,
એ દરેકમાં થતું હોય છે, પણ કવિ એમાંથી કંઈક નિર્માણ કરે. અને આપણે બધા જીવીએ છીએ તો આપણે માટે માત્ર બાહ્ય જગત છે કે માત્ર આંતરિક જગત છે એવું કશું છે નહીં. આપણે માટે પણ એ બે વસ્તુ તો છે જ, અને બેનો સમન્વય આપણે કરવાનો રહે જ છે, આપણે પોતાની રીતે કરીએ છીએ. પણ એમાંથી કશું આખું ધીમે ધીમે એક જગત એની અખંડતા સહિત ઉભું કરતા જવું એ જુદી વાત છે, એ કવિનું કામ છે. અને રિલકે આથી કંઈક વિશેષ આગળ જવા માંગે છે. તો આ બે જ સ્ફિયર્સ, બે ક્ષેત્રોની જે વાત કરી, એ બંનેને એકબીજા પ્રત્યેની ફરજ છે, કર્તવ્યો છે. તો માણસ જીવે છે ત્યારે બહારના જગતની જેને આપણે કહીએ છીએ થિંગ્સ, વસ્તુઓ, તેને ધીમે ધીમે આત્મસાત કરતા જવાની છે. અને જે નર્યું બાહ્ય છે તેને અંતર્ગત બનાવતા જવાનું છે. જીવવું, જીવવું એટલે આ, એને આપણે જીવવાની સાધના કેવા મોટા નામે ભલે ન ઓળખાવીએ, પણ જીવવું એનો અર્થ જ આ કે જે બાહ્ય છે એટલે કે જે આઉટવર્ડ છે તેને ઇનવર્ડમાં પરિવર્તન કરતા જવું. અને એણે પોતે જ આપણે પછીથી પાછળથી આવે છે નવમી એનર્જીમાં, એના માટે શબ્દ વાપર્યો છે પરિવર્તન નહીં પણ ટ્રાન્સફોર્મ. ત્યારે રિલકેની કવિતામાં અને રિલકેની આખી જીવનની ફિલસૂફીમાં ટ્રાન્સફોર્મ શબ્દ બહુ મહત્વનો છે. એટલે કે તમને આ જગતમાં તો એક રૂપ આપ્યું જ છે. તમે બહાર જુઓ છો કે ગુલાબને એનું એક આગવું રૂપ છે, પણ તમે એ રૂપને જ ઉછીનો લઈ ના શકો. જીવતો માણસ હોય એ જીવવાની પ્રક્રિયાને જ કારણે એનું રૂપ બદલે અને પોતાના તરફથી એને આગવું રૂપ આપે. ત્યારે ખરેખર વાસ્તવમાં કોણ જીવે છે કે જેને આ ટ્રાન્સફોર્મ કરવાનું આવડે છે, જેની પાસે આ ટ્રાન્સફોર્મ કરવાની એટલે રૂપાંતર કરવાની, નવું રૂપ આપવાની શક્તિ છે, તે વાસ્તવમાં જીવે છે. બાકી તો બધા લોકો અજીઠા, વાસી, જીર્ણ એવા જીવન પર જીવે છે, એમાંથી કશું નવું સર્જી લઈ શકતા નથી. ત્યારે રિલકેની કવિતામાં આ ટ્રાન્સફોર્મ શબ્દ બહુ મહત્વનો છે. ઇટ્સ અ સેન્ટ્રલ વર્ડ. જ્યારે આ બને એટલે કે બાહ્ય જગતમાં રહેલી વસ્તુઓ આપણી આંતરિક અનુભૂતિના એક અંશરૂપ બને, ત્યારે જ બહારના જગતને વસ્તુઓને એનું સાચું સ્ટેટસ, એની સાચી પ્રતિષ્ઠા થાય. એ નથી બનતું ત્યાં સુધી બંને છૂટા રહી જાય છે. અને માણસ ઘણીવાર આપણે નથી જોતા, કેટલાક માણસો બહુ મીંઢા હોય છે, ધે આર નોટ ઓપન, એટલે કે પોતાના મનની વાત કોઈને કળવા ન દેવી એ ચતુરાઈ કેળવતા હોય છે કે અમે તો કોઈને કળવા જ ન દઈએ કે અમારા મનમાં શું ચાલે છે. એટલે કે બહુ જ ઈર્ષ્યાપૂર્વક પોતાનું જે આંતરિક જગત છે એને સાચવી રાખે છે. તો આ છે તે રિલકે કહે છે કે જે ટ્રાન્સફોર્મ કરવાની વાત છે એમાં મોટું વિઘ્ન. અને આ વિઘ્ન બે કારણે ઉભું થાય છે, એક તો ભય અને બીજો અહંકાર. ભય કે મારું આંતરિક જગત કોઈ આગળ ખુલ્લું પડી જશે તો, અને બીજો અહંકાર કે હું તો મારામાં સ્વયં સંપૂર્ણ છું, મારે બીજા કશાની જરૂર નથી, અને આ મારું છે એ જ મારું બ્રહ્માંડ અને એ જ બધું મારું સર્વસ્વ. આ બે દ્રષ્ટિએ માણસ જોતા હોય છે. બીજે કહે છે કે એ ના ચાલે. તો આજે ટુ ગાર્ડ વન્સ ઇનર લાઈફ જેલસલી, બહુ જ અદેખાઈથી પોતાના આંતરિક જગતની કોઈને કશી જાણ ના થવા દેવી, નાના પર ચોકી પહેરો ભરવો, ઘણા માણસની આખી જિંદગી રિલકે કહે છે કે પોતાના હૃદય આગળ, હૃદયના દ્વાર આગળ ચોકી પહેરો ભરવામાં જ જાય છે. એ પહેરગીર તરીકે જ જન્મ્યા હોય છે, માણસ તરીકે જન્મવાનું તો બાકી રહે છે. તો એમાં શા માટે જીવન વેચી નાખવું? જે છે પોતાના હૃદયમાં તે જગતને આપી દેવું, જગતને એનું સમર્પણ કરવું, અને તો જ તમે બધા સાથે સમરસ થઈ શકો. તો આપણી ફિલસૂફીમાં પણ અનુભવી આ કવિઓ જે છે જ્ઞાન માર્ગે, એ લોકોએ કહ્યું છે કે સમરસ થવું એ સૌથી મોટી વાત છે. તો એક રીતે જોઈએ તો રિલકે પણ આ સમરસ થવાની વાત કરે છે.
અને એમાં એટલે અંશે થોડું આત્મસમર્પણ કરવાનું રહે છે, સેલ્ફ રેનન્સીએશન. તમે તમારી જાતને અકબંધ સાચવી રાખવાનો જથાગ્રહ રાખો અને તમે કહીને કોઈ કશું તમે અર્પી નહીં શકો, જતું ન કરી શકો, તો તમે એ રીતે ન જીવી શકો. ત્યારે જે બહાર છે, મુક્ત છે, મોકળો અવકાશ છે, એમાં તમારે તમારી જાતને એકરૂપ કરતા શીખવું જોઈએ. અને એની જે સેપરેટનેસ છે, એનું જે જુદાપણું છે, અને જે જુદાપણાને જે પોતાની વ્યક્તિમત્તા માને છે કે આગવું વ્યક્તિત્વ એ જ છે એમ જે માને છે, એને છોડી દેવું જોઈએ. અને જે અખંડ છે તેમાં એને એકરૂપ કરવું જોઈએ. તો જ તમારું જે આંતરિક જગત છે એ બહારની વાસ્તવિકતાનો એક અંશ બની શકશે. અને એથી કરીને જગતમાં પણ તમારા આંતરિક જગતના ઉમેરાથી એક નવું પરિમાણ ઉમેર્યા છે. એટલે આપણે ત્યાં પણ સાધકોએ કહ્યું છે કે વિસ્તારનું એ માનવ ચેતનાનો સ્વભાવ છે. વાલેરીએ જુદી રીતે કહ્યું કે કવિતા આખરે સિદ્ધ શું કરે છે, તો કે ઇન્ક્રીઝ ઓફ કોન્શિયસનેસ, ચૈતન્યનો વિસ્તાર. અને આપણે ત્યાં રસ, કાવ્યનો આત્મા રસ છે એમ કહ્યું છે. અને રસને પછી એનો બીજો પર્યાય આપ્યો છે ચમત્કાર. અને ચમત્કારનો અર્થ કર્યો છે ચેતો વિસ્તાર, એટલે ઇન્ક્રીઝ ઓફ કોન્શિયસનેસ. જો મૂળભૂત વિચાર એક જ છે તો ચેતો વિસ્તાર એ કવિતા માત્રનો, માનવની ચેતના માત્રનો એક વ્યાપાર છે. એટલે સાધકોએ કહ્યું કે સૌથી મોટું પાપ કયું, તો કે બ્રહ્મ સંકોચનું પાપ. બ્રહ્મ જેટલા વ્યાપી જવાની શક્તિ કેળવવી ધીમે ધીમે ધીમે, તે આપણું કામ. પણ એને બદલે તમે આ મારું આ તારું, આ તો હું કોઈને જોવા જ ન દઉં, આ તો હું કોઈને જાણવા જ ન દઉં, એને માટે ખોટી ભાષા ઉપજાવું, મનમાં કંઈ હોય ને બહાર કશું બીજું બોલું, ચતુરાઈ કરતા શીખું, આ બધા ખોટા રસ્તા. એમાં માણસ પછી આખરે બિલકુલ એકલો પડતો જાય. અને જેમ પેલું ખાબોશી હોય, ખીચરું હોય, અને એમાં માટી પણ ભરેલી હોય, પાણી સ્વચ્છ ન હોય, કથાનું પ્રતિબિંબ પાડી ન શકે, એવા ખાબોચિયા જેવો માણસ થઈ જાય, તો કહે છે કે એ જીવવાની રીત નથી. પણ તમે જો તમારી આંતરિક ચેતનાને જગત સાથે ભેળવતા જશો તો જગતનું પણ એક નવું પરિમાણ ખુલશે, અને એ જરૂરી છે. ત્યારે જો માણસને આ વાતની ખબર પડે, એને માટે એક અનુભૂતિ થવાની જરૂર છે. રિલકે એમ કહે છે કે માણસ જો સાચા અર્થમાં અંતર્મુખ થાય તો પહેલી વાર એને એક ઇનર લોનલીનેસ, જેને કહે છે ઇનર લોનલીનેસ, એના અંતરમાં રહેલું એકલવાયાપણ, એનો એને અનુભવ થાય. અને એને શૂન્યવત લાગે, અને શૂન્યવત લાગે ત્યારે જ એ અનુભૂતિ એની પ્રબળતાને કારણે એ શૂન્યને ભરી દેવાય છે. ત્યારે રવિન્દ્રનાથે પણ કહ્યું છે કે ચેતના છે કે શૂન્ય નથી, શૂન્ય તો જગતમાં છે, શૂન્યમાં તો આખું જગત સમાઈ શકે એવું છે, તમે સમાવો નહીં તો શૂન્ય જ રહે. ત્યારે આ અનુભૂતિ લગભગ ઘણા બધા કવિઓની છે, જે અમુક કક્ષાના કવિઓ છે, બધાને આ જાતની અનુભૂતિ છે. ત્યારે આ જે ઇનર લોનલીનેસ છે એ રિલકે કહે છે કે તમે જો સાચા અર્થમાં તમારી જાત સાથે પ્રામાણિક બનીને જીવતા હો તો તમને લાગશે કે તમારા બહુ જ ઘનિષ્ઠ અને નિકટના સંબંધમાં પણ તમને આટલું એકલવાયાપણું ફાલ્યા કરશે. તમે ગમે તેટલા પ્રયત્નથી કોઈ વ્યક્તિને ચાહીને, ઉત્કટતાથી ચાહીને, અત્યંત નિકટ અને આમ ભાષામાં તો આપણે અભિન્ન છીએ એમ કહીને પ્રેમ કરવાનો પ્રયત્ન કરો, ત્યાં પણ એવી ક્ષણો આવે કે જ્યાં તમને લાગે કે ના, આ સંધાતું નથી, અહીં આપણે એકલા છીએ. અલ્ટિમેટલી વી આર લોનલી, આ એક અનુભવ. તે બહુ જ ઉત્કટ રીતે ચાહવાનો પ્રયત્ન કર્યા છતાં પણ થાય છે. એટલે તમે જો મન બનાવી લો અને એવી મનની સાથે એવી અપ્રમાણિક રીતે સમજ કરી લો કે ના, હું અભિન્ન છું ને મારે એવું કોઈ અંતર નથી જેને જાઉં છું તેની સાથે. તો કહે છે કે તમે એક સાચા અનુભવની આખી દિશા જ ચૂકી જાઓ. પહેલા તમારે આ ઇનર લોનલીનેસને સ્વીકારવી જોઈએ અને પછી તમે એને દૂર કરવાને માટે તો જ તમે પ્રયત્નશીલ થાવ. ત્યારે આ જે શૂન્ય છે અથવા જે રિક્તતા છે એને સ્વીકાર્યા પછી એને પોતાના તરફથી પ્રેમના ઉપહાર તરીકે જગતને પાછી આપવી જોઈએ. તો જગત સાથે ભળીને એ સાક્ષાત થાય છે. અને એ જ રીતે બહારનું જે ક્ષેત્ર છે એમાં પોતાના આંતરિક ચૈતન્યના ઉત્સાહને ભેળવીને એને પણ સાક્ષાત કરવું જોઈએ. આ પ્રવૃત્તિ ચાલ્યા કરવી જોઈએ. અને આ જે છે તે રિલકે કહે છે કે મારી આ કોઈ અંગત લાગણી નથી. ઇટ ઇઝ નોટ એ સબ્જેક્ટિવ ફિલિંગ ઓન માય પાર્ટ. પણ આ જીવાની રીત છે એ એક આ વસ્તુલક્ષી સત્ય છે, ઓબ્જેક્ટિવ ટ્રુથ. એ રીતે એને જુઓ. અને જ્યારે કોઈ માણસ આવી મુક્ત રીતે જીવતો હશે તો એના શ્વાસ અને ઉચ્છ્વાસથી બહારનો અવકાશ પણ વિસ્તરશે. અને રિલકે પોતાની કવિની રીતે કહે છે કે તમારી સાથેના માણસોને તો સમજાશે જ કે આ માણસ આવે છે ત્યારે કેટલી બધી મોકળાશ લઈને આવે છે, કેટલો મુક્ત અવકાશ લઈને આવે છે. તો માણસને તો સમજાશે જ, પણ હવામાં ઉડતા પંખીને પણ સમજાશે કે થોડો અવકાશ વિસ્તર્યો. એ પણ તમારી પ્રત્યે કૃતજ્ઞતાની લાગણીથી જોશે. તો આવી એક ભાવના આ પંક્તિઓમાં 24મી પંક્તિ સુધીમાં રીતે પ્રગટ કરે છે. એટલે આ જે વસ્તુઓ બાહ્ય જગતની એને ભારે ન રાખતા આંતરિક જગતમાં એને મહત્વ આપીએ આપણે આપણા અનુભવોમાં, અને આંતરિક જગત અને બાહ્ય જગત વચ્ચેની જે દિવાલ છે, જે વ્યાવર્તક રેખા છે, જે સીમા છે, તેને આપણે તોડી નાખીએ તો જ ચેતનાનો વિસ્તાર થાય. નહીં તો આપણે આપણું સાચવીને બેસી રહીએ તો ન થાય. અને એથી જગત પણ વધારે ચૈતન્યમય બનશે. તમે ગુલાબના ફૂલને જુઓ છો અને તમારું મન એને વિશે વિચારે છે અને તમારી મનની લાગણીનો કે અનુભવનો એને સ્પર્શ થાય છે, ત્યારે ગુલાબમાં પણ એક નવું ચૈતન્ય વિકસે છે જે પાંખડીઓના ખેલવાથી જ વિકસતું નથી, પણ આ જાતની માનવ ચેતનાના સંપર્કથી વિકસે છે. ત્યારે આ બંને પ્રક્રિયાઓ એ જગતને એક નવો ઘાટ આપવા માટે આપણા જે તરત જ પડતા સંસ્કારો એના પર આધાર ન રાખતા જગતને, અને એ સંસ્કારો છે એને જ આખરી ગણી ન લેતા જગતને પ્રત્યેક પળે નવો ઘાટ આપવાની, ટ્રાન્સફોર્મ કરવાની પ્રવૃત્તિ એ મહત્વની છે. આ એવું જગત છે જેમાં બહારનું જગત અને આંતરિક અનુભૂતિ એ એકરૂપ થઈ જાય છે કવિના ચિત્તમાં, અને બાહ્ય વાસ્તવિકતા એ ઓબ્જેક્ટિવ ઇનવર્ડ ક્વોલિટી એવી આંતરિક ગુણવત્તાથી સમૃદ્ધ થવાને કારણે એ પણ વધારે સાર્થક બને છે. ત્યારે આ ક્ષેત્રે રિલકેનો મેં આટલી વિગતે વાત કરી એનું કારણ એ છે કે રિલકેને સમજવા માટે આ એક બહુ જ પાયાનો મુદ્દો છે. અને મેં શરૂઆતમાં કહ્યું તેમ પહેલી એલિજીમાં રિલકેને અભિમત એવી જે જીવન વિશેની મુખ્ય મુખ્ય ધારણાઓ છે એ બધાનો નિર્દેશ આવી જાય છે. અને એમાંની એક ધારણા છે આપણે ચર્ચા કરતા હતા તે, તો પછી એની પંક્તિમાં જે દાખલો આવ્યો છે તે લઈ, ધ વિન્ડ એટ નાઇટ જે આવ્યો તે, તો એને કયો કયો છે કવિએ પંક્તિમાં, ફૂલ ઓફ કોસ્મિક સ્પેસ. કોસ્મિક સ્પેસ એટલે વૈશ્વિક અવકાશ, બ્રહ્માંડનો અવકાશ. આ ઓરડો છે, ઓરડાનો અવકાશ કેટલો છે? મર્યાદિત છે. જો આ ઓરડાની અંદર 250-300 માણસો જે ભેગા થઈ જાય તો બધા ગોંગાવા માંડે. પણ તમે તમારી કોઈ નાની સરખી લાગણીને, તમારા સંકુચિત સ્વાર્થને વૈશ્વિક અવકાશના સંપર્કમાં મૂકી દો તો એ કેટલી વિશાળ થઈ જાય. જ્યારે આ રીતે આપણે જોઈએ તો એને કહ્યું કે તમે તમારા ઘરમાં બેઠા છો, નાની સરખી તમારી ઓરડી છે, 6x8ની ઓરડી છે અને એક નાની સરખી બારી ખોલીને તમે બેઠા છો, અને આ શિયાળામાં ઉત્તર તરફથી પવનો આવે છે. ક્યાં ક્યાં થઈને આવે છે આપણને ખબર છે? એક હિમાલયના ઉત્તુંગ શિખરને સ્પર્શીને આવે છે. અને તમે જો એક પર્સનની અંદર રહેલી આ કોસ્મિક સ્પેસને જો તમે ચરિતાર્થ કરી શકો, અનુભવી શકો, તો એકદમ તમે વાસ્ત બની જાઓ. દાખલા તરીકે આપણો જે ગાયત્રીનો મંત્ર છે તેમાં સૌથી મોટી જે મહત્વની વાત છે તે આ છે કે તમે માત્ર એક જ લોકમાં છો. ઓમ ભૂર્ભુવ સ્વઃ, પૃથ્વી, અંતરિક્ષ અને એની ઉપરનું જગત, એમાં તમારી ચેતનાને મૂકી દો અને એવી વિશાળ થયેલી બુદ્ધિને તમે પ્રેરો એવી પ્રાર્થના. જયારે આપણે એટલું મોટું સાહસ તો કરતા નથી. તમે અત્યારે જાઓ કોઈ જગ્યાએ કે પરીક્ષા નજીક આવી છે, કોઈ સાંઈબાબાને માનતું હોય, કોઈ મહાદેવને માનતું હોય, કોઈ ગણપતિને માનતું હોય, તો તમારી પ્રાર્થના કેટલી હશે કે ભગવાન આ ટેસ્ટ થવાનો છે જાન્યુઆરીમાં, એમાં જરા સારા માર્ક અપાવી દેજો. તો કેટલું ઓછું માગ્યું આપણે, બસ આટલું જ. તો ભગવાન જે હોય તો હશે જગ્યા ને, આ માણસ માગી માગીને આટલું માગે. અને જે એવા લોકો હોય છે કે જેને માગવાનું જ નથી હોતું, તે તો કેટલા બધા ધનિક હોય છે, ભરપૂર હોય છે, એને તો માગવાનું જ નથી. કારણ કે એ જ બધું એક કરીને, એકત્રિત કરીને, અખંડ બનાવીને સર્જે છે. તો એક હર્નાન્ડેઝ નામનો સ્પેનનો કંપની, એનું દાખલા તરીકે કહું છું કે આવા માણસો હોય છે. હવે આમ તો બહુ સારો કવિ અને પ્રકૃતિનો એટલો બધો પ્રેમી કે એને પશુ પંખી વૃક્ષો બધામાં ખૂબ રસ. આપણે તો અહીંયા છીએ પણ કેવા ચોખામાં તલના દાણા ભળ્યા હોય એમ આપણે જગતમાં જીવીએ છીએ. કશા જોડે ભળવું નહીં, હળવું નહીં, આપણે આપણું રાખીને ચાલવું. આખું વરસ તમે સાથે ભણ્યા હોય પણ પછી કોઈ પણ 5 વર્ષે પૂછે કે પેલા ભાઈની તમને ખબર છે? હતા ખરા, પણ મારો કંઈ બહુ પરિચય નથી. આટલા આખા વર્ષ દરમિયાન આપણે સંપર્કમાં આવીએ પણ આપણે એવું કંઈ રાખતા નથી. આપણે આપણું પોતાનું અળગાપણું રાખીને બસ બેસી રહીએ છીએ. પણ આ માણસને જોયું કે બુલબુલનો ટહુકો સાંભળવા માટે ઝાડ પર સંતાઈને બેસે અને બુલબુલ બોલે ત્યારે ધરાઈને સાંભળે, એમાં રાતે ઠંડી રાતે પણ જઈને ઉપર બેસે. પછી બકરીના આંચળમાં જે પેટમાંથી દૂધ વહેતું આવે એને સાંભળે કામ દઈએ. આ બધું એનું શોખ. અને કરતો શું હતો તો કે ઘેટા ચરાવતો હતો. માદ્રી પેનનું જે મુખ્ય શેર છે તેની પાસે ટીકરીવાળું આખું ઘાસિયા મેદાન છે, ત્યાં આગળ છે તે ઘેટા ચરાવતો. અને કવિતા બહુ સરસ લાગે. ત્યારે બાબલો મેરુદા જયારે માદ્રી ગયા ત્યારે કોઈએ વાત કરી કે ભાઈ આમ કંઈ કરો ને, આવો સારો કે ચાલી રીતે જીવે છે. અને કોઈએ કહ્યું છે કે ભાઈ એને તો ખરાઈ થઈ ગયો લાગે છે, અકાળે મરી જશે આટલો જુવાનીઓ 23-24 વર્ષનો. ત્યારે બાબલો નેરુદાને ત્યાંના એક બહુ મોટા ઓફિસર હતા તે ઓળખે, તેમણે ભલામણ કરી તો ભાઈ આને કંઈક કામ આપો, કંઈ સારી જગ્યાએ મૂકો એટલે એને ઘેટા ચરાવવાનું છોડે અને એને વધારે વખત મળે, જરા સરખું પોષણ પામે અને આપણે આપણા દેશના કવિને બચાવી લેવો જોઈએ. તો પેલા કહ્યું કે વારું, તમે એને પૂછો એ શું કામ કરશે. એટલે પાબલો નેરુદાએ તો બહુ રાજી રાજી થઈને જઈએ છે, પેલા હર્નાન્ડેઝને 2 દિવસે બોલાવ્યો કે જો આ સાહેબ છે કે તને બહુ સારી નોકરી આપવા માટે રાજી થયા, હવે તું નામ પાડ કે તારે શું કરવું છે, તું જયારે જે કરવું હોય તે કે એ કામ તને આપશે. એટલે પેલો બાળકના જેવો ખુશ થઈ ગયો એમ. પછી એને વિચાર કર્યો કે તારે હું શું કરું, શું કરું, આ કરું, આ કરું, આ કરું. મનમાં લે નહીં, ના નહીં. પછી પાછો એકદમ ખડખડ હસી પડે અને બોલ્યો, એ સાહેબને કહેજો ને મને નિરાંત ઘેટા ચરાવવા દે, કે ઈશ્વર મારે કંઈ જોતું નથી. કારણ કે ખુલ્લા મેદાનોમાં, ટેકરીઓ પર, આકાશ નીચે, પશુ પંખી વચ્ચે, વનસ્પતિ વચ્ચે જીવનારો જીવ તમે એને આ ઓફિસની ખુરશીને ટેબલ પર બેસાડો તો મરી જાય. પણ પછી ફ્રાન્કોની સરકારને એની કવિતા જે હતી તે લોકોને ઉશ્કેરનારી લાગી અને જેલમાં પૂરી દીધો અને જેલમાં બિચારો અકાળે મળી ગયો. તો કવિને આપણા અનિલ જોશીએ કહ્યું છે કે આ બધા શહેરો કેવા છે, કવિ લીલાના ગામ. એમાં કોઈ કવિને કોઈ એ ન કરી શકે. ત્યારે એટલે કોઈ એવા પણ લોકો હોય છે કે જેને કશું માગવાનું જ નથી. તમે એને કહો છો કે ના અમારે નથી જોઈતું એવા, ત્યારે આ વિન્ડ ફૂલ ઓફ કોસ્મિક સ્પેસ, તો એમાં એવી એક લાગણી છે કે આ રાત્રિનો પવન ખૂબ દૂરથી આવે છે અને પાછો ખૂબ દૂર ચાલી જાય છે, એ આપણા ઘરનો અતિથિ નથી. લોરકાએ, સ્પેનિશ કવિ છે બીજો પ્રખ્યાત લોરકાએ, એની કવિતામાં બહુ સરસ કહ્યું છે કે જયારે વરસાદ પડે છે તો ઘર ભીંજાઈ જાય, એ બીકે આપણે આપણી કાચની બારી બંધ કરી દઈએ, અને કે જે દૂર અનંતના યાત્રીઓ જેવા આ વર્ષા ઋતુના બિંદુઓ એ પેલા બારીના કાચ સાથે અથડાય છે, માથું પટકે છે અને બિચારા ખરી જાય. આપણે તેને અંદર આવવા દેતા નથી. ધ ટ્રાવેલર્સ ફ્રોમ એટર્નિટી કમ એન્ડ ડેથ અગેન્સ્ટ ધ પેઇન ઓફ અવર વિન્ડો એન્ડ ફોલો અવે. તો આ પવન પણ એ જાતનો છે, દૂરથી આવે છે અને આપણા ઘરમાં એને રાખી શકાતો નથી. કોઈ પવનને ઘરમાં રાખ્યો ના રાખી શકાય, કોઈ પ્રકાશને ઘરમાં સંગ્રહી રાખ્યો ના રાખી શકાય. પૈસા સંગ્રહી રાખો, વાસણ કુસણ સંગ્રહી રાખો, થોડો અહંકાર સંગ્રહી રાખો, બાકી આ હવા પ્રકાશ આ બધું જે છે આખું જગતનું ઐશ્વર્ય છે, તમારું કોઈ સંગ્રહી રાખેલું સંગ્રહવાનું નથી, એનું નથી વ્યાજ મળવાનું કે નથી કોઈને વ્યાજે આપી શકાવાનું. ત્યારે એવા જ ઐશ્વર્યના જયારે ઋગ્વેદમાં પ્રાર્થના કરેલી ત્યારે ઋગ્વેદમાં કહીએ વયમ શ્યામ પતયો રહીણામ લેટ અસ બી ધ માસ્ટર્સ ઓફ વેલ્થ. કે ગરીબ ગરીબાઈમાં માનતા નતા, પણ માસ્ટર્સ ઓફ વેલ્થ વેલ્થ કઈ તો કે આ વેલ્થ આટલો બધો તડકો, પણ આપણો કેટલો આપણે માં ઉભા રહીએ તો ને પડદા ટાંગી દઈએ પછી તડકો બહુ ના. ત્યારે આ કોસ્મિક સ્પેસથી ભરેલો આ પવન એ દૂરથી આવે છે અને દૂર ચાલ્યો જાય છે, પણ જયારે આપણને સ્પર્શે છે ત્યારે એક બહુ જ મોટા અવકાશનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. પણ એટલું જ માત્ર રિલકેને કહેવું છે ના, એથી કંઈક વિશેષ કહેવું છે. આ જે હવાનો પ્રવાહ જે આપણા અવકાશમાં જેને પસાર થાય છે તે એની અંદર પણ એક અવકાશ રહેલો છે, એની પોતાની એક આગવી સ્પેસ છે અને એનું પોતાનું એક પરિમાણ છે જે પરિમાણ આપણા જગતના પરિમાણમાં ઉમેરાય છે અને ત્યારે જ તમને ખરેખર સાચો અનુભવ થાય છે. અને એટલા માટે રિલકે કહે છે કે આ ગતિ મૂવમેન્ટ એ શું છે, ટાઈમ સમય કરશે કે સ્પેસ કરતી નથી. એટલે ટાઈમ દ્વારા આપણે સ્પેસની અનુભૂતિ થાય છે. ટાઈમ ઇઝ ધ રિયલાઇઝેશન ઓફ સ્પેસ અને ટાઈમ ઇઝ નથિંગ બટ મૂવમેન્ટ. ટાઈમ ઇઝ નેવર સ્ટેડી, સમય કંઈ થંભતો નથી આપણે કહીએ છીએ, ત્યારે સમયની ગતિથી આપણને અવકાશનો અનુભવ થાય છે, સાક્ષાત્કાર થાય છે. એટલે રિલકે કહે છે કે ટાઈમ ઇઝ રિયલાઇઝેશન ઓફ સ્પેસ. તેવી રીતે સ્પેસ ઓલસો કન્ટેન્સ ટાઈમ વિધિન ઇટસેલ્ફ. તો આ સમયના અને અવકાશના તંતુઓ ઓતપ્રોત થઈને જે પોત વણાય છે એ આપણું સાચું વસ્ત્ર છે, અને એ જેને નથી તે બિલકુલ દરિદ્ર છે. અને પાછળથી એટલે રિલકે એનીજીમાં પાછળથી એમ પણ કહ્યું છે કે તમે અવકાશને શ્વસો, અવકાશનું તમે શ્વાસમાં લો. હવે જો બૃહદારણ્યકમાં પણ આ કહ્યું કે આ જગત શું છે તો કે જે બ્રહ્મ છે ઉચ્છ્વસિતમ, એ તો બ્રહ્મનો ઉચ્છ્વાસ છે. અને એ જયારે સ્પર્શે તમને ત્યારે તમને બ્રહ્મની વિશાળતાનો અનુભવ થાય છે. એટલે કહે છે કે યુ બ્રીમ સ્પેસિસ, તમે અવકાશને તમારા શ્વાસમાં સમાવો, પ્રયત્ન કરો. એટલે કે આપણે અવકાશમાંથી હવા શ્વાસમાં લઈએ એનો એટલો અર્થ નથી, પણ એ અવકાશ જેટલો વિશાળ છે તેને પણ આપણામાં આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ. અને એ રીતે એર ઇન મોશન, હવાની જે ગતિ છે એનું જે પરિમાણ છે તેને પણ આપણામાં આત્મસાત કરીએ. હવે આ વાત એની જે બીજી કવિતા છે સોનેટ ટુ ઓર્ફિયસ, જે લગભગ 4 દિવસમાં આખી 50 સોનેટની આખી સોનેટ માળાની એમણે રચના કરી છે. આ જ ગાળામાં એની જે લખાતી હતી એ જ ગાળામાં, તેમાં આજે શ્વાસ લેવો હોય કેવી અદભુત વસ્તુ છે. શ્વાસ છે તમે બહાર ને અંદર લો છો અને અંદર ને બહારની વિશાળતાથી વિશાળ કરો છો. અને રિલકે તો કહે છે કે એક કવિતા, કશું બહારથી અંદર લેવું અને એને વિશાળ બનાવવું, આ જે મૂળ પ્રવૃત્તિ છે કવિતાની પ્રવૃત્તિ. એટલે એક સોનેટમાં એને કહ્યું છે, બ્રીધિંગ એ શું છે? બ્રીધિંગ ઇનવિઝિબલ પોએમ. એ અદ્રશ્ય એવી કવિતા. આપણે કોઈ માણસને જોઈએ અને શ્વાસ લે તો તરત જ આપણને રોમાંચ થવો જોઈએ કે જો આ માણસ શ્વાસ લે છે, જીવે છે. અને એના શ્વાસની અદૃશ્ય કવિતા જાણે ઘણી પર મારી દ્રષ્ટિએ પડે એ અનુભવ થવો જોઈએ. એટલે રિલકેને આ કહ્યું છે કે બ્રીધિંગ શું છે? તો કે ઇન્વિઝિબલ પોએમ. ધેટ ગ્રેટ વર્લ્ડ સ્પેસ, જગતવ્યાપી પેલો વિશાળ અવકાશ, એ એટ ઇચ ઇન્હેલેશન, દરેકે દરેક શ્વાસમાં એક્સચેન્જ ફોર ધીઝ હ્યુમન એક્ઝિસ્ટન્સ, આપણા સંકીર્ણ માનવ અસ્તિત્વમાં ના બદલામાં આપણે એને લેતા હોઈએ. તો કેવું છે? એક્સચેન્જ ફોર ધીઝ હ્યુમન એક્ઝિસ્ટન્સ, કાઉન્ટર વેઇટ ઓફ માય રિધમિક રિયલાઇઝેશન, સમતોલ કરવાની માટે હું જે આ લયથી, આ બે આંતરિક અને બાહ્ય એ બે વચ્ચેનો લય આપીને જે હું પામું છું એને સમતોલ કરવા માટે આ બહારનો અવકાશ જરૂરી છે, એનું વિશાળ થવું જરૂરી છે. એટલે એને શું કહે છે? કાઉન્ટર વેઇટ. તમે વજન કરો તો આ બાજુ બીજું વેઇટ મૂકો, તો એ જરૂરી છે. કાઉન્ટર વેઇટ ઓફ માય રિધમિકલ રિયલાઇઝેશન ઓફ ઓલ ધીસ પ્લેસીસ ઇન સ્પેસ, આ અવકાશમાં જે બધા સ્થાનો છે તે બધા કંઈ બહાર જ હતા. કવિ કહે છે, ના, એમાંના ઘણા તો મારી અંદર હતા અને મેં એને બહાર સર્જીને મૂક્યા છે. આજે સામે ઝાડ જુઓ છો, એ ઝાડ કંઈ નર્યું બહાર હતું એવું નહોતું, એનું કંઈક આપણા અંતરમાં પણ સ્થાન હતું. તો એ અર્થમાં કવિ કહે છે કે જો કેટલી બધી આત્મીયતા, કેટલી બધી ઘનિષ્ઠતા, તો પછી આ જગત છે એ પારકું લાગતું ને. જો આ રીતે જોતા હોઈએ તો ઓફ ઓલ ધીસ પ્લેસીસ ઇન સ્પેસ હાઉ મેની વન હેઝ બીન વિધિન મી ઓલરેડી, આ અવકાશમાં કેટલો બધો હતો, કેટલો બધો હતો મારા હૃદયમાં હતો જ, એટલે મને પરિચિત છે. હાઉ મેની વન હેઝ બીન વિધિન મી ઓલરેડી, મેની વિન્ડ સીમ્સ લાઈક એ સન, ઘણા પવનો તો મારા પુત્ર જેવા લાગે છે, એટલું બધું વાત્સલ્ય છે. તો આ ભાવ આ સરસ રીતે એમને ઓર્ફિયસના સોનેટમાં મૂક્યો છે. છેલ્લે બીજું એક પરિમાણ, આંતરિક પરિમાણ, જેનું આરોપણ રિલકે સ્પેસના પર કરે છે તેનો ઉલ્લેખ કરવો જોઈએ. અને એ અમુક અર્થમાં રિલિજિયસ એટલે કે ધાર્મિક અનુભૂતિ, રિલકેને કોઈ એવો પરંપરાગત કોઈ ધર્મ એને સ્વીકાર્યો નહોતો. ઈ વોઝ નોટ એ ક્રિશ્ચિયન ઇન ધ ટ્રેડિશનલ સેન્સ, જે અર્થમાં બધા ખ્રિસ્તી ધર્મના અનુયાયી હોય કહેવાય નહોતા. અને એમની ક્રાઇસ્ટની કલ્પના પણ એવી હતી કે જે સાચા ખ્રિસ્તીઓ સ્વીકારે નહીં, પણ જેના દરેક માણસને જગત સાથેના પોતાના સંબંધની જે લાગણી હોય છે એને જો આપણે રિલિજિયસ ફિલિંગ કહીએ તો એ જાતની એને એક લાગણી છે. અને તેમાં એ કહે છે કે જે કંઈ દેવ કે દેવી જેને આપણે કહેતા હોઈએ તે એ ખરેખર તો જેમ આપણા વેદાંતમાં કહ્યું છે તેમ આકાર ધારણ કરતા નથી, પણ એ અવકાશ સાથે એકરૂપ થઈ ગયેલા હોય છે, એ રીતે એમાં વર્ણન કરેલું છે. તો પેલી અલાદીનની વાર્તામાં બારણું ખોલવાને માટે શબ્દ વપરાતો હતો સંકેતરૂપ થી સેમ, તો તે શબ્દ એ એવો કોઈ જાદુઈ સિસ્ટેમ જેવો શબ્દ કવિને મળી ગયો છે જેથી અવકાશના દ્વાર ખોલીને ધારે ત્યારે એમાં પ્રવેશી શકે છે એ રીતે. અને જ્યારે એવું બને ત્યારે તમે જેને દૈવી ચેતના કહો છો તેની સાથે આ તમારી આજુબાજુનો અવકાશ એ એકરૂપ થઈ જાય છે. ત્યારે જો કે આ 24-25 સુધી, હવે તમને જો આ પરીક્ષામાં આ પંક્તિઓ પૂછી હોય તો તમને આ બધી ચર્ચા કરતા આવડવું જોઈએ. દાખલા તરીકે હું તમને આટલી પંક્તિ પૂછું જાન્યુઆરીના ટેસ્ટમાં, ડોન્ટ યુ નો યર ફ્લિંગ ધ એમ્પીનેસ આઉટ ઓફ યોર આર્મ ટુ બ્રોડન ધ સ્પેસ ઇઝ ધ બ્રીઝ મે બી ધ બર્ડ યુ ફિલ ધ એક્સટેન્ડેડ એર ઇન મોર પરમનન્ટ ફ્લાઇટ. 22-24 પંક્તિ ત્યારે એની મેં આ ચર્ચા કરી ને અહીં સુધી આપણે એમાં જે રીતેની જે ખાસ ટ્રાન્સફોર્મેશનની વાત, પછી સ્પેસ વિશેનો ખ્યાલ, આંતરિક અને બાહ્ય જગત વિશેના સંબંધનો ખ્યાલ, પરિમાણ વિસ્તારનો ખ્યાલ, આ બધાની આપણે ચર્ચા કરી. હવે પછી આગળ હવે એક રીતેનો વિચાર, એક નવો વળાંક લઈ આ જગતમાં એવું કશું નથી જેનું આપણે પરિવર્તન ન કરી શકીએ, જેને આપણે ટ્રાન્સફોર્મ ન કરી શકીએ અને જેને આપણા જીવન સાથે એકરૂપ બનાવી શકીએ. હવે આ જે સંબંધ છે કવિતાનો, જે બીજો ભાગ આ એલીજીનો 25-29 કવિતાથી શરૂ થાય છે, જે પંક્તિથી શરૂ થાય છે, તેમાં એણે આ વાત મૂકી છે. તો એ 25-29 પંક્તિ હું વાંચું છું. યસ યસ, જાણે કવિ પોતે પોતાની પ્રતિતિ અને એનું સમર્થન કરતા હોય, મેં કહ્યું ને કે આમાં ડ્રામેટિક ક્વોલિટી છે, કવિ પોતાની જોડે સંવાદ કરે છે, ડ્રામેટિક મોનોલોગ છે, નાટ્યોક્તિ છે, અને કોઈ પૂછ્યું હોય જાણે કે અંદરમાંથી પ્રશ્ન આવ્યો હોય તેના જવાબ માટે કે યસ યસ ધ સ્પ્રિંગ્સ એટ નીડ ઓફ યુ. વસંત ઋતુને પણ તારી અપેક્ષા હતી માણસની. યસ ધ સ્પ્રિંગ્સ એટ નીડ ઓફ યુ, મેની એ સ્ટાર વોઝ વેઇટિંગ ફોર યુ ટુ પરસીવ ઇટ. તો રવિન્દ્રનાથની કવિતામાં આવી જાતની લાગણી પાછી છે કે કહે છે કે લખ જોજન દૂરેર તારા સેવો મોરું નામ જાણે, લાખ જોજન દૂરનો પેલો તારો એ પણ મારું નામ જાણે. એટલે કે અમારે સંબંધ છે, અમે કોઈ વેગળા નથી, છૂટા નથી. લખ જોજન દૂરેર તારા સેવો મોરું નામ જાણે, એટલે અહીં આટલે દૂરથી આવતો પ્રકાશનો સંકેત કે સંદેશ એ તમારી પ્રતીક્ષા કરે છે, અને તમે એને જુઓ જ નહીં તો કેવું. એટલે મેની એ સ્ટાર વોઝ વેઇટિંગ ફોર યુ ટુ પરસીવ ઇટ, મેની એ વેવ વુડ રાઇઝ ઇન ધ પાથ ટુવર્ડ્સ યુ. જે વીતી ચૂકેલો ભૂતકાળ તમે જેને ગણો છો, એ સમયના પણ ઘણા મોજા ઉછળીને તમારા સુધી આવવાને માટે હજી મથે છે. આ બધું જ આપણી પ્રતીક્ષા કરે છે. મેની એ વેવ વુડ રાઇઝ ઇન ધ પાસ ટુવર્ડ્સ યુ, ઓર એલ્સ પર હેપ્સ એઝ યુ વેન બાય એન ઓપન વિન્ડો અ વાયોલિન વુડ બી અટરલી ગિવિંગ ઇટ સેલ્ફ. ઓલ ધીઝ વોઝ કમિશન. તમે શેરીમાંથી પસાર થતા હો, કોઈ તમારું ઓળખીતું કતું કોઈ છે નહીં, અજાણ્યો જ મોલ્લો છે, અને ત્યાં એક ખુલ્લી બારી છે અને બારીમાંથી સરસ કોઈ વાયોલિન વગાડે છે અને અવાજ આવે છે, તમે તંબી જાઓ છો. કોણ વગાડે છે આપણે જાણતા નથી, પણ વાયોલિનના સૂર તમને ઉભા રાખે છે. આ શું, આ કોઈ સંબંધ નહીં? એટલે કે ઓલ ધીઝ વોઝ કમિશન, આ બધું નિર્માયેલું છે, આ બધું આ જ રીતે નિર્માયેલું છે. ત્યારે બાજુ જગત છે, આ વસંત ઋતુ, આ આકાશના તારા, આ બારીમાંથી કોઈ વાયોલિન વગાડે છે, તે આ બધું આપણી પાસે કશાકની અપેક્ષા રાખે છે. તો દર વખતે આવતી વસંત ઋતુ અથવા દૂરનો કોઈ તારો જેને કોઈને કોઈ કારણે ભૂતકાળમાં તમારું ધ્યાન ખેંચ્યું છે, એની સાથે તમારા કોઈ સંસ્કાર, તમારી કોઈ સ્મૃતિ સંકળાયેલા છે, એવો કોઈ તારો એ તમારી એના દ્રષ્ટિપાતથી તમારી એ પ્રતીક્ષા કરે છે અને ઈચ્છે છે કે આપણે એને જોઈએ. તો આ પાછો જેમ પેલો ટ્રાન્સફોર્મ શબ્દ છે and